नमो अरिहंताणम् नमो सिद्धाणम् नमो आयरियाणम् नमो अज्ञायाणम् नमो लोए सौवसाहूणम् अरिहंत सिद्ध सूरि उपाध्याय साधु सर्व अर्थ के प्रकाशी मांगलिक उपकारी है। तिन को स्वरूप जान रागते भई जो भक्ति काय को नमाई स्तुति को उच्चारी है। धन्य धन्य तुम ही से काज सब आज भय कर जोरी बार बार वंदना हमारी है। मंगल कल्याण सुख ऐसो हम चाहत है। मंगल कल्याण सुख ऐसो हम चाहत है। हो मेरी ऐसी दशा जैसी तुम धारी है। हो मेरी ऐसी दशा जैसी तुम धारी है।
रविवार नी पाठशाला नो विषय गुणस्थान जे चाली रह्यो छे एमा आपणे हमणा सुधी पहला बीजा अने त्रीजा गुणस्थान नी चर्चा करी। थोड़ी चर्चा आपणे गुणस्थान संबंधी भूमिका नी पण शरूआत मां करी हती अने एना पछी त्रण गुणस्थान नो स्वरूप आपणे विस्तार थी समझ्या हता। चौथा गुणस्थान नो स्वरूप चाली रह्यु छे जेनुं नाम छे अविरत। शू छे नाम एनुं? आखुं नाम शू छे? अविरत सम्यक्त्व गुणस्थान। ए अविरत सम्यक्त्व गुणस्थान नी चर्चा मां गया वक्ते आपणे जे एक घणी बधी चर्चा करी हती ए बधी पाछी रिवाइज न करता जे एक मुख्य चर्चा नो विषय जे आव्यो हतो ए त्रण प्रकारना जे सम्यक्त्व छे सम्यक दर्शन ना जे कर्म नी अपेक्षाए त्रण प्रकार कहेवामां आव्या छे ए सम्यक्त्व नुं आपणे कम्पेरिजन एटले के एनी वच्चे आपणे अंतर जोया हता। ए अंतरना नव पॉइंट आपणे जोया हता। एनो एक प्रेजेंटेशन चार्ट तमारी सामे अहीं स्क्रीन उपर आव्यो छे अने आपणे जे लास्ट टाइम कर्युं हतुं एनुं आपणे एकवार रिविजन करीने पछी जे विषयो बाकी छे चतुर्थ गुणस्थान संबंधी जे आपणे लास्ट टाइम लख्या पण हता जे पॉइंट बाकी छे एनी आपणे चर्चा प्रारंभ करशुं। આપણે કમ્પેરિઝન કરતા હતા આખો કર્ણાની રવિવાર ટુ રવિવાર આખો કર્ણાનિયોગનો વિષય ચાલે છે। સોમથી શનિ આપણે દ્રવ્યાનિયોગની ખૂબ ચર્ચા કરીએ છીએ અને રવિવારે આપણે કર્ણાનિયોગની મુખ્યતાથી જીનાગમની ચર્ચા કરીએ છીએ જેમાં પ્રથમોપશમ સમ્યક્ત્વ। હવે આ બધા નામથી પણ તમે પરિચિત છો કારણ કે આપણે પાંચ ભાવમાં પણ જે આખો વિષય લીધો હતો એમાં આ બધા શબ્દ ઘણા બધા આવી ગયા હતા। પ્રથમોપશમ સમ્યક્ત્વ શાયોપશમિક સમ્યક્ત્વ અને શાયિક સમ્યક્ત્વ જે ત્રણ પ્રકારના સમ્યક્ત્વ કર્મની અપેક્ષાથી કહેવામાં આવ્યા છે એની આપણે ચર્ચામાં નવ પોઈન્ટ લીધા હતા એનું કમ્પેરિઝન ફટાફટ એકવાર જોઈ લઈએ બે મિનિટમાં। સૌથી પહેલા તમને અહીંયા વંચાય છે સૌથી પહેલા એનો ક્રમ કે કયું સમ્યક્ત્વ પહેલા થશે એના પછી કયું થશે એના પછી કયું થશે બરાબર છે। એટલે પહેલો પોઈન્ટ છે ઓર્ડર ઓફ સમ્યક્ત્વ એટલે એનો ક્રમ કયો છે તો સબસે પહેલે સૌથી પહેલા કયું સમ્યક્ત્વ થાય નિયમથી તો કે પ્રથમોપશમ સમ્યક્ત્વ થાય। તમે કહેશો પ્રથમોપશમ કેમ બોલો છો કારણ કે ઓપ્શમિક સમ્યક્ત્વના બે પ્રકાર છે પ્રથમોપશમ અને દ્વિતીયોપશમ। તો પ્રથમોપશમ સમ્યક્ત્વ પહેલા થાય અને એના પછી નિયમથી શાયોપશમિક સમ્યક્ત્વ થાય અને એના પછી શાયિક સમ્યક્ત્વ થાય। તો આ પહેલો પોઈન્ટ છે આપણે લાસ્ટ ટાઈમ આની ચર્ચા કરી હતી। પછી એના પછી ત્રિકરણ પ્રણામની ચર્ચા આવી હતી કે પ્રથમોપશમ સમ્યક્ત્વમાં જે ત્રિકરણ પ્રણામની ચર્ચા આપણે કરી હતી એ ત્રિકરણ પ્રણામ એક વાર થાય પ્રથમોપશમ સમ્યક્ત્વની પહેલા। પ્રથમોપશમ સમ્યક્ત્વની પહેલા ત્રિકરણ પ્રણામ એકવાર થાય એટલે પ્રથમોપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે ત્રિકરણ પ્રણામની આવશ્યકતા એકવાર છે। એકવાર ત્રિકરણ પ્રણામ થયા અને એના પૂર્વક પ્રથમોપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે। ત્રિકરણ પ્રણામમાં કયા કયા લેવા? ત્રણ કરણ કયા કયા લેવા? કરણ લબ્ધિમાં જે ત્રણ કરણ છે ને અધકરણ અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ. તો આ ત્રણ કરણ પૂર્વક, ત્રણ કરણ, કરણ એનો અર્થ શું થાય, કરણ નો અર્થ પરિણામ, અને અહીંયા ત્રિકરણ જે આ પરિણામ છે, અધકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ ના જે પરિણામ છે એ પરમ વિશુદ્ધ પરિણામ છે. એને કરણાનીઓ કહે છે પરમ વિશુદ્ધ પરિણામ છે, જે પરમ વિશુદ્ધ પરિણામ પૂર્વક પ્રથમોક્ષમ સમ્યક્ત્વ થાય છે, જેની ચર્ચા આપણે પાંચ ભાવમાં પણ જોઈ હતી. તો ત્રિકરણ પરિણામ પ્રથમોક્ષમ સમ્યક્ત્વમાં એક વાર, પછી શાયોપશમિક સમ્યક્ત્વમાં ત્રિકરણ પરિણામની આવશ્યકતા નથી, ત્રિકરણ પરિણામ વગર જ શાયોપશમિક સમ્યક્ત્વ થઈ જાય. એક લોજિક થી પણ આ વાત સિદ્ધ થાય છે. થોડોક વિચાર હમણાં મને આવ્યો એ તમને કહું, કેમ શાયો પ્રશ્ન પૂછવો જોઈએ ને કે કેમ શાયોપશમિક સમ્યક્ત્વમાં ત્રિકરણ પરિણામની આવશ્યકતા નથી. કારણ કે તમને ખ્યાલ હશે, આપણે વાત કરી છે ઘણી વાર કરતા આવ્યા છે બે ચાર રવિવારથી, કે જે ઔપશમિક એટલે પ્રથમોપશમ સમ્યક્ત્વનો જે એક અંતરમુહૂર્તનો કાળ છે, એ કાળ પૂરો થતા આપણે જોયું ને ચાર રસ્તા છે જવા માટે, યાદ છે ને, ચાર ગુણસ્થાન, ચાર રસ્તા. તો એ પ્રથમોપશમ સમ્યક્ત્વનો કાળ પૂરો થયો અને જીવ અગર ન મિથ્યાત્વનો ઉદય આવ્યો, ન અનંતાનુબંધીનો ઉદય આવ્યો અને ન મિશ્રનો ઉદય આવ્યો, એટલે ન પહેલામાં ગયો, ન બીજામાં ગયો, ન ત્રીજામાં ગયો, તો વોટ ઇઝ ધ ફોર્થ પોસિબિલિટી, કે એ પ્રથમોપશમ સમ્યક્ત્વ એનું શાયોપશમિકમાં કન્વર્ટ થાય. તો હવે ત્યાં ત્રિકરણ પ્રણામ કરવાની, હા પોઈન્ટ સમજાય છે, એ શુદ્ધતામાં જ છે ને શુદ્ધતામાંથી શુદ્ધતામાં જાય છે, પોઈન્ટ સમજાય છે. એટલે અંતરમુહૂર્તનો કાળ પૂરો થયો, થતા વેટ એનું પ્રથમોપશમ સમ્યક્ત્વ શાયોપશમિક સમ્યક્ત્વમાં બદલાઈ જશે, એટલે શાયોપશમિક સમ્યક્ત્વમાં ત્રિકરણ પ્રણામની આવશ્યકતા નથી. આ એક લોજિકથી વાત પ્રૂફ કરી આપણે, આટલું થયું. અને શાયિક સમ્યક્ત્વમાં ત્રિકરણ પરિણામ બે વાર એની આવશ્યકતા છે. પહેલી વાર ત્રિકરણ પરિણામ થાય છે એમાં અનંતાનુબંધીની વિસંયોજના થાય છે, અને બીજી વારના ત્રિકરણ પરિણામના નિમિત્તે દર્શન મોહનીયની સપના થાય છે, બરાબર છે, અભાવ થાય છે. તો એ પ્રકારે શાયિક સમ્યક્ત્વમાં ત્રિકરણ પરિણામ બે વાર, બરાબર, એ બીજો પોઈન્ટ છે. હવે ત્રીજો પોઈન્ટ છે સત્તા. તો કયા કયા કર્મની સત્તા છે, તો બહુ સરસ પોઈન્ટ છે, આપણને સમજવા યોગ્ય છે કે જે પ્રથમોપશમ સમ્યક્ત્વ છે એમાં જે સમ્યક્ત્વની વિરોધી સાતે સાત પ્રકૃતિની સત્તા છે, સાતે સાત એટલે દર્શન મોહનીયની ત્રણ અને અનંતાનુબંધી ચાર, એમ સાતે સાત પ્રકૃતિની સત્તા પ્રથમોપશમ સમ્યક્ત્વના કાળમાં છે. સમ્યક્ત્વની વિરોધી પ્રકૃતિની સત્તા છે, પણ એની સત્તા એ સમ્યક્ત્વમાં બાધક કેમ નથી થતી, સમ્યક્ત્વને ઘાતતી કેમ નથી, એની સત્તા હોવા છતાં પણ સમ્યક્ત્વ બની કેમ રહે છે, કારણ કે એની સત્તા છે પણ એનો ઉદય નથી. એ સાતે સાતનો શું છે, ઉપશમ છે, જેને આપણે બીજી ભાષામાં કહીએ એનો અનુદય છે, વેરી ગુડ, એનો ઉપશમ છે. એ સાતે સાત પ્રકૃતિ નીચે દબાયેલી છે, જેમ કચરો નીચે દબાઈ જાય અને ઉપરનું પાણી સ્વચ્છ થાય, એવી રીતના આ વિરોધી પ્રકૃતિ, સમ્યક્ત્વની વિરોધી પ્રકૃતિની સત્તા હોવા છતાં પણ સમ્યક્ત્વ અંતરમુહૂર્ત માટે નિર્મલપણે બની રહે છે. અને એ સમ્યક્ત્વને કોની સાથે કમ્પેર કર્યું, કે શાયિક સમ્યક્ત્વ સાથે એની તુલના કરી, કે શાયિકની જેવી શ્રદ્ધા છે એવી જ શ્રદ્ધા પ્રથમોપશમ સમ્યક્ત્વની છે, સત્તા હોવા છતાં પણ, એની વિરોધી પ્રકૃતિની સત્તા હોવા છતાં પણ. આટલું સમજાય છે, બરાબર. હવે બીજો પોઈન્ટ એની સામે કે ઇસમે ભી સાતો પ્રકૃતિ કી સત્તા, શાયોપશમિકમાં પણ સાતની સત્તા, સત્તા સાતની છે, છ નો અનુદય છે, એકનો ઉદય છે, સેમા શાયોપશમિક સત્તા, બોલો જલ્દી, સત્તા સાતની, છ નો એકનો, છ સર્વઘાતીનો, વેરી ગુડ, અને એક દેશઘાતીનો કયા સમ્યક્ત્વમાં, વેરી ગુડ. જે અલગ અલગ રીતે પ્રશ્નોત્તરી કરીએ ને તો વિષય પાકો થઈ જાય, બીજું કોઈ એમાં આશય નથી, એક વિષય પાકો થઈ જાય, બરાબર. તો ઔપશમિકમાં અને શાયોપશમિકમાં સમ્યક્ત્વ વિરોધી સાતે પ્રકૃતિની સત્તા છે, સત્તા છે. ઔપશમિકમાં સાતેનો ઉપશમ, શાયોપશમિકમાં છ નો અનુદય, એકનો ઉદય, અને શાયિક સમ્યક્ત્વમાં કે સાતે સાત જે સમ્યક્ત્વથી વિરોધી પ્રકૃતિ છે એ સાતે સાતનો શું છે, ક્ષય છે, મૂળમાંથી ક્ષય છે, થઈ ગયો. તો હવે ચોથો પોઈન્ટ છે ઉદય. ઇસમે સાતો ઈ કર્મ પ્રકૃતિનો ઉદય નથી, પ્રથમોપશમમાં ઉદય નથી, અને શાયક શમિકમાં આપણે વાત કરી 6 નો ઉદય નથી અને 1 નો સમ્યક પ્રકૃતિનો ઉદય છે અને આમાં સત્તા જ નથી શાયકમાં તો ઉદયનો કોઈ પ્રશ્ન જ નથી ઉઠતો. સત્તા જ નથી તો ઉદય ક્યાંથી આવે? કારણ કે ઉદય કોનો આવે? જેની સત્તા હોય. અને સત્તા ક્યારે હોય? કે જે બાંધી હોય. અને બાંધી ક્યારે હોય? કે અપરણામ કર્યા હોય. અને અપરણામ ક્યાં? નહીં, ઉલટું ઉલટું બહુ થઈ ગયું. બોલો જલ્દી, સત્તા ક્યારે હોય? જયારે એનો. અને ઉદય ક્યારે હોય? જયારે એની સત્તા હોય. સત્તા વગર ઉદય કેવી રીતના? તો શાયિકમાં સત્તા જ નથી તો ઉદય કેવી રીતના? તો ઉદય આવે ભાઈ ક્યારે? કે સત્તા હોય તો. અને સત્તા ક્યારે હોય? કે જયારે એનો બંધ થયો. એટલે બંધ સત્તા ઉદય. ત્રણ વાત આવી ગઈ, બંધ સત્તા ઉદય. અને બંધાય ક્યારે? કર્મ આવે ક્યારે? આપણે બોલાવીએ ત્યારે. એમને મહેમાન આવી જાય, મહેમાન ઘરે એમને આવી જાય, અરે બોલો નો આવે ને. આપણે આમંત્રણ આપીએ, વેલકમ કરીએ, બોલાવીએ, કરી કહીએ કે ભાઈ આવજો આવજો. તો એવી રીતના અહીંયા જીવ એ પ્રકારના પ્રણામ કરે છે, એનાથી કર્મો આવે છે, એનો આશ્રમ થાય છે, એનો બંધ થાય છે, એની સત્તા અને એનો ઉદય અને એનું ફળ. સમજાયું? અને એનું ફળ. હવે એ ફળ મળે છે ત્યારે પાછો તું જોડાય તો આખો આ ક્રમ. અને ફળમાં તું ન જોડાય, પોઈન્ટ સમજાય છે? કર્મનો ઉદય આવ્યો ને એના ફળમાં એની પરિસ્થિતિ જે ભજવાય, ન કર્મમાં જે પરિસ્થિતિ ભજવાય એમાં ન જોડાય અને અલિપ્ત રહીને પોતાના સ્વભાવનો આશ્રય કરશે તો આ ચક્ર તૂટશે. ચક્ર તોડવાનો ઉપાય શું છે? ઉદયને સ્ટોપ કરવો. બોલો, પરિસ્થિતિમાં કઈ બદલાવટ કરવો એ કરી શકવામાં સમર્થ જ નથી. ચક્ર તોડવાનો ઉપાય શું છે? કે તું એ ઉદયમાં જોડા નહીં. તો એમાં ન જોડા તો ક્યાં જોડા? ક્યાંય ને ક્યાંય તો ઉપયોગ જોડાશે ને. તો એમાં ન જોડા, તાવ ઉપયોગ જયારે સ્વરૂપમાં જોડાય તો એ ઉદય આવીને શું થાય છે? ખરી જાય. બરાબર છે? નિર્જરા થઈ જાય. તો થઈ ગયો પાંચમો પોઈન્ટ. પાંચમો પોઈન્ટ છે કે ગિરકર કા ક્યાં ક્યાં ડાઉનવર્ડ, એટલે કે નીચે ક્યાં ક્યાં જઈ શકે. તો પ્રથમો ઓપ્શન સમ્યક્ત્વી પડીને ત્રીજા, બીજા અને પહેલા આ ત્રણ માંથી કોઈ એક સમ્યક, કોઈ એક ગુણસ્થાનમાં જઈ શકે. ઓપ્શમિક સમય આપણે લીધું ને, ચાર રસ્તા છે, એમાંથી ત્રણ તો પહેલું, બીજું ને ત્રીજું ગુણસ્થાન જ છે. તો પ્રથમો ઓપ્શન સમ્યક્ત્વ છૂટી જાય તો પડીને કયા ગુણસ્થાનમાં જઈ શકે, પ્રશ્ન એ છે, કમ્પેરિઝનનો પોઈન્ટ એ છે. તો પ્રથમો ઓપ્શન સમ્યક્ત્વ છૂટી જાય તો એ નીચે કયા ગુણસ્થાનમાં, પ્રથમો ઓપ્શન કયા ગુણસ્થાનમાં જઈ શકે? તો કે ત્રીજામાં જઈ શકે, બીજામાં જઈ શકે, પહેલા. મિશ્રનો ઉદય આવ્યો તો ત્રીજામાં. અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ માંથી કોઈ એકનો ઉદય આવ્યો તો બીજામાં. અને મિથ્યાત્વનો ઉદય આવ્યો તો પહેલા. અને સમ્યક્ત્વનો ઉદય આવ્યો તો એ ચોથામાં અને ચોથામાં. એટલે સમ્યક્ત્વી રહેશે પરંતુ એનું સમ્યક્ત્વ ઓપ્શમિક માંથી શાયોપ્શમિક થઈ જાય. હવે ક્લિયર છે? આ ચાર રસ્તા આપણે 40 વાર તો બોલ્યા હશો હે, કે ક્યાં ક્યાં જઈ શકે. પાકું થાય કર્ણામ યોગમાં રિવિઝન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એના વગર તમને યાદ પણ નહીં રહે ને, પાકું પણ નહીં થાય ને, સમજાશે પણ. આટલું થઈ ગયું. તો ડાઉનવર્ડ શું લખ્યું છે? ડાઉનવર્ડ મુવમેન્ટ ઓફ ગુણસ્થાન ઇંગ્લિશમાં લખ્યું છે, ખ્યાલ આવે છે ને બધાને? ના. તો આ વાત આવી, આ લાસ્ટ ટાઈમ આપણે જયારે બોલતા હતા ને, આપણે જયારે કરતા હતા ત્યારે જ ત્યાં ચાર્ટ બની રહ્યું હતું હને, સમજાય છે? એટલે આપણે બતાવી રહ્યા છે. હવે છાયોક્ષમિક સમ્યક્ત્વ નીચે આવે તો ક્યાં જઈ શકે? ત્રીજામાં. અને શાયોપ્શમિક સમ્યક્ત્વી બીજામાં ન જઈ શકે એને તર્ક સહિત આપણે બીજા ગુણસ્થાનમાં સિદ્ધ કર્યું હતું કે શાયોપ્શમિક વાળો બીજામાં જઈ ન શકે. અને શાયિક સમ્યક્ત્વી ક્યાં જઈ શકે? તો કે શાયિક સમ્યક્ત્વી ચોથાથી નીચે જઈ શકે જ નહીં. થઈ ગયો. હવે આગળનો પોઈન્ટ છે છઠ્ઠો પોઈન્ટ, કાળ. બરાબર છે? એનો કાળ છે, ઇસકા ઉત્કૃષ્ટ કાળ, કાળ થી કમ્પેરિઝન છે. મને એક એક પોઈન્ટ થી આપણે કમ્પેરિઝન કરીએ છીએ, તફાવત જોઈએ છે ત્રણેયમાં. કાળ ઉત્કૃષ્ટ કાળ, વેરી ગુડ. કોનો? પ્રથમોપ્શન સમ્યક્ત્વનો. કોનો? હા, કેટલો? કેટલો? વેરી ગુડ. પ્રથમોપ્શન સમ્યક્ત્વનો ઉત્કૃષ્ટ કાળ એક અંતર્મુહૂર્ત. હા ચલો, શાયોપ્શમિક સમ્યક્ત્વનો ઉત્કૃષ્ટ કાળ, જલ્દી જલ્દી, વેરી ગુડ. એમાં આપણે કઈ જોયું હતું? કઈ જોયું હતું એમાં? 66 સાગર સમ્યક્ત્વના, ત્રણ સમ્યક્ત્વના ઉત્કૃષ્ટ કાળ આપણે જોયા. આજે આપણે ચતુર્થ ગુણસ્થાનના કાળ જોવાના, એ આપણું આજનું પ્રકરણ છે, પરંતુ 2 મિનિટમાં પૂરું કરું છું. શાયોક્ષમિક સમ્યક્ત્વનો ઉત્કૃષ્ટ કાળ, જલ્દી, 66 સાગર. પછી શું થાય? એક 66 સાગર કાળ પૂરો થયા લગાતાર અપ્રતિહત ધારાએ શાયોપશમિક સમ્યક્ત્વ સહિત જીવ 66 સાગર સુધી રહી શકે. પોઈન્ટ સમજાય છે? તો 66 સાગર નો ઉત્કૃષ્ટ કાળ પૂરો થયા બાદ શું થઈ શકે? થાય જ એવો નિયમ નહીં. શું થઈ શકે? શું થઈ શકે કે એક અંતર મુહૂર્ત માટે એ જીવ ત્રીજા ગુણસ્થાનમાં આવે. સમજાય છે? જે મિશ્ર પ્રકૃતિનો અનુદય છે ને, આપણે બધું જોયું કે નહીં? ઓલું શું જોયું? સ્તિભુક સંક્રમણ જોયું તું? શું યાદ છે કે નહીં? સ્તિભુક સંક્રમણમાં એક સમય પહેલા એનો ઉદય સમ્યક્ત પ્રકૃતિમાં, મિશ્રનો ઉદય સમ્યક્તોમાં કન્વર્ટ થઈને આવે છે. પણ એવું ન થાય અને સમ્યક મિથ્યાત્વ એટલે મિશ્ર પ્રકૃતિ એના જ ફોર્મમાં એ જ રૂપે ઉદયમાં આવે, સમ્યક્તોમાં કન્વર્ટ ન થાય ને એ જ રૂપે ઉદયમાં આવે, તો એક અંતર મુહૂર્ત માટે એ જીવ ત્રીજા ગુણસ્થાનમાં જાય, એક અંતર મુહૂર્ત રહે અને એક અંતર મુહૂર્ત પછી પાછો એ ત્રીજામાંથી શાયોપશમિક સમ્યક્તો પ્રગટ કરીને લગાતાર અપ્રતિહત ધારાએ 66 સાગર સુધી પાછો એ શાયોપશમિક સમ્યક્તો સહિત રહી શકે એવો નિયમ છે. તો હવે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કાળ જોઈએ તો એક અંતર મુહૂર્ત કમ, શું બોલવાનું? એક અંતર મુહૂર્ત કમ 132 સાગર શાયોપશમિક સમ્યક્ત્વ સહિત જીવ રહી શકે. લગાતાર રહે તો 66 સાગર. ચલો આગળ. અને ઇસકા ઉત્કૃષ્ટ કાળ શાયિક નો ઉત્કૃષ્ટ કાળ સાદી અનંત કાળ. એકવાર શાયિક સમ્યક્ત પ્રગટ કર્યું, મૂળમાંથી પ્રકૃતિને કીધું ને આચાર્ય દેવે, કુનકુન આચાર્ય અમૃતચંદ્ર આચાર્ય, મૂળમાંથી અમે મોન એવો મૂળમાંથી ઉખેડી ફેંક્યો છે કે હવે કોઈ ભાવક ભાવ કે જે ભાવ છે ને, કોઈ ભાવક ભાવ પૂર્વરંગમાં છે, છેલ્લી ગાથાઓમાં 38 પહેલાની, કોઈ ભાવક ભાવ કે જે ભાવ અમને હવે મોહ ઉત્પન્ન કરાવી શકવામાં સમર્થ, કારણ કે અમે મોહને કેવી રીતના ભાવ મોહ અને દ્રવ્ય મોહ, બેવ મોહ ને, બેવ ભાવ મોહ એટલે જીવના મિથ્યાત્વ પ્રણામ અને દ્રવ્ય મોહ એટલે આ પ્રકૃતિઓ, 7 પ્રકૃતિ, દર્શન મોનીની 3, અનંતાનુબંધીની 4, એ 7 પ્રકૃતિ અને ભાવ મોહ ને અમે મૂળમાંથી સમજાય છે? કેટલું જોર લગાવવું પડે મૂળમાંથી આખા વૃક્ષને ઉખાડવું હોય તો? કેટલું જોર લગાડવું પડે? ક્યાં ઉપરથી મારો તો ઉખડી જાય. બોલો, આપણે કહીને અમે પુરુષાર્થ તો કરીએ છીએ, અમે પુરુષાર્થ તો કરીએ છીએ, પણ કેવો પુરુષાર્થ? ઉગ્ર પુરુષાર્થ. સમજાય છે? એવો ઉગ્ર, એવો તીખો પુરુષાર્થ. શું કહીએ બોલો? કેવી ઉપમા, શું શબ્દથી પ્રયોગ એને સમજાવે? તીખો પુરુષાર્થ, તીખી લગ્ની, ઉગ્ર પુરુષાર્થ, અપ્રદ્યક પુરુષાર્થ. કે પુરુષાર્થ એવો ઉપડે કે પછી એ સમ્યક તો લીધે છૂટકો. સમજાય છે? એમાં વચ્ચે પછી કોઈ વિકલ્પ ના આવે કે આમ નામ કઈ નહીં, સમ્યક તો લઈને ઉભો થાય. એવો ઉગ્ર પુરુષાર્થ કરવા વાળો જીવ શાયિક સમ્યક્તિ થાય છે તો અનંતકાળ સુધી ને સમ્યક્તો સહિત, બરાબર છે? હવે આગળનો પોઈન્ટ શું છે? ગુણશ્રેણી નિર્જરા. હા, આપણ પોઈન્ટ સારો તો શું છે ગુણશ્રેણી નિર્જરામાં? ઇસમે સમ્યક્ત ઉત્પત્તિ કે સમય ગુણશ્રી, જેટલો સમય, સમજાય છે, સમ્યક્તો સહિત, પ્રથમ ઓપ્શન સમ્યક્ત્વ સહિત રહે છે અંતર મુહૂર્ત કાળ દરમિયાન, એટલો પૂરો સમય ગુણશ્રેણી નિર્જરા લગાતાર થશે. પૂરો સમય ગુણશ્રેણી નિર્જરા, બરાબર છે? પછી શું કીધું કે શાયોપશમિક સમ્યક્તોમાં ગુણશ્રેણી નિર્જરા નથી થતી. આમાં એક પોઈન્ટ મારે એડ કરવો છે, એક થોડોક સમજી લો આમાં શું આવતા આવે છે. કે એમ સમજો કે ચતુર્થ ગુણસ્થાનમાં જીવ છે, સમજો, મારી સાથે ફોલો કરજો. ચતુર્થ ગુણસ્થાનમાં છે, પ્રથમોપશમ સમ્યક્ત્વ ચાલી રહ્યું છે, એનો અંતર મુહૂર્તનો કાળ ચાલી રહ્યો છે, એમાં નિરંતર ગુણશ્રેણી નિર્જરા થઈ રહી છે એવો નિયમ છે. હવે ચતુર્થ ગુણસ્થાનમાં એ શાયો પ્રથમોપશમ સમ્યક્ત્વનો કાળ જે અંતર મુહૂર્તનો છે પૂરો થઈ ગયો અને જીવે શાયોપશમિક સમ્યક્ત્વ લઈ લીધું, નીચે ન પડતા શાયોપશમિક સમ્યક્તિ થઈ ગયો. તો શાયોપશમિક સમ્યક્ત્વ સહિત એ જેટલો કાળ ચતુર્થ ગુણસ્થાનમાં રહેશે એટલો કાળ શાયોપશમિક સમ્યક્ત્વ સહિત ગુણશ્રેણી નિર્જરા નહીં થાય. પણ એ જ જીવ શાયોપશમિક સમ્યક્ત્વ સહિત પંચમ ગુણસ્થાનમાં પ્રવેશ કરશે તો પંચમ ગુણસ્થાનના પહેલા સમયથી ગુણશ્રેણી નિર્જરા ચાલુ થઈ ગઈ. પોઈન્ટ સમજાય છે? રિપીટ કરું ના કે? હા, એકવાર સાંભળો. શાયોપશમિક સમ્યક્ત્વી ચતુર્થ ગુણ સ્થાનમાં જેટલો સમય રહે છે શાયોપશમિક, ઔપશમિક વાળો તો ગુણશ્રેણી નિર્જરા કરશે જ, પણ શાયોપશમિક સમ્યક્ત્વી ચતુર્થ ગુણ સ્થાનમાં જેટલો સમય શાયોપશમિક સમ્યક્ત્વ સહિત રહેશે એટલો સમય ગુણશ્રેણી નિર્જરા નહીં થાય. પણ એ જ શાયોપશમિક સમ્યક્ત્વી આગળ જશે કે નહીં, આગળ વધશે કે નહીં, પુરુષાર્થ ઉપાડશે કે નહીં, એક કષાયનો અભાવ થયો છે બેનો કરશે કે નહીં, એની માટે સ્વરૂપ લીનતા વધારશે કે નહીં, તો સામાયિકના કાળમાં સ્વરૂપ લીનતાના કાળમાં એ જ ચતુર્થ ગુણસ્થાન વર્તી શાયોપશમિક સમ્યક્ત્વી બે કષાય બીજી કષાય ચોકડીનો અભાવ કરીને પંચમમાં પ્રવેશ કરે છે, તો પંચમ ગુણસ્થાનના પહેલા સમયથી ગુણશ્રેણી નિર્જરા ચાલુ થઈ જાય. ડુ યુ અન્ડરસ્ટેન્ડ ગુણશ્રેણી નિર્જરા એટલે શું? ગુણશ્રેણી નિર્જરા એટલે આપણે લાસ્ટ ટાઈમ લીધું હતું ને મલ્ટીપલ મન, એટલે વિચાર કરો કર્મનો સ્ટોક કેટલો છે આપણી પાસે. પોઈન્ટ સમજાય છે? એ મલ્ટીપલમાં નિર્જરા થઈ રહી છે સમ્યક્ત્વના પરિણામનું નિમિત્ત પામીને. ખ્યાલ આવે છે? ઉપયોગ સાંભળી લેજો આ પોઈન્ટ પણ, હજી એક નવો. ઉપયોગ બહાર હોય કે ઉપયોગ અંદર હોય, ગુણશ્રેણી નિર્જરા નિરંતર ચાલે છે. ઉપયોગ અંદર છે તો શુદ્ધ ઉપયોગના નિમિત્તથી, અને ઉપયોગ બહાર છે તો શુદ્ધ પ્રણતિના નિમિત્તથી. શુદ્ધ ઉપયોગ શુદ્ધ પ્રણતિ સમજાય છે? શુદ્ધ ઉપયોગ અને શુદ્ધ પ્રણતિની વચ્ચે શું અંતર છે? તો શુદ્ધ ઉપયોગ એટલે સાક્ષાત ઉપયોગનું અંતર્મુખ થઈને નિર્વિકલ દશામાં શુદ્ધાત્માના અવલંબનથી અતિન્દ્રિય આનંદનો પ્રત્યક્ષ અનુભવ, એ શુદ્ધ ઉપયોગ. હવે ઉપયોગ બહાર આવી ગયો, ઉપયોગ અંદર થોડી રહેશે નિરંતર. સમજાય છે? તો ઉપયોગ બહાર આવ્યો અને શુભ અશુભ ભાવ એટલે કોઈ પણ બાહ્યની ક્રિયાદિમાં ઉપયોગ જોડાયો છે ત્યારે પણ ગુણશ્રેણી નિર્જરા નિરંતર થઈ ગયું. તો આ ગુણશ્રેણી નિર્જરામાં એક પોઈન્ટ એડ કરી લેજો કે ભાઈ શાયોપશમિક સમ્યક્ત્વ સહિત ચતુર્થ ગુણસ્થાનમાં ગુણશ્રેણી નિર્જરા નહીં થાય, પણ પંચમ ગુણસ્થાનના પ્રથમ સમયમાંથી જ ગુણશ્રેણી નિર્જરા ચાલુ થઈ જશે. એટલે અપેક્ષા સમજો, એક અપેક્ષા નો પણ એક અપેક્ષા ચતુર્થ ગુણસ્થાનમાં નહીં થાય અને પછી આગળ થશે, એટલે તો સમજવાની વાત છે ને. તો સમજી ગયા ને તમે કેવી રીતના અપેક્ષા લગાડવાની? ઇસમે સતત ગુણશ્રેણી નિર્જરા હોતી કિસમે? ચલો હવે આગળ લઈએ. યહ પૂર્ણ નિર્દોષ હૈ, આપણે આ કાલે લાસ્ટ ટાઈમ થોડું ફાસ્ટ લીધું હતું એટલે એક વાર રિવિઝન કરીએ. યહ પૂર્ણ નિર્દોષ હૈ, કયું? પ્રથમ ઓપ્શન. કેવું નિર્દોષ? શાયિકવત. જેવી શ્રદ્ધા આપણે લાસ્ટ ટાઈમ લીધું હતું, જેવી શ્રદ્ધા અને શાયિક સમ્યક દ્રષ્ટિ નરકમાં હોય તિર્યંશમાં હોય, પણ શાયિક અરે પ્રથમ ઓપ્શન સમ્યક્ત ઓપ્શમિક સમ્યક્ત્વ છે હને, અને શાયિક સમ્યક્ત્વની શ્રદ્ધા એ બેની શ્રદ્ધામાં કોઈ અંતર નથી. નિર્દોષ, પૂર્ણ નિર્દોષ. અને આમાં શું છે? ચલ મલ અને અગાર દોષ છે. આઠમો પોઈન્ટ, ચલ મલ અને અગાર દોષ છે. કયો દોષ છે? શાયોપશમિકમાં ચલ મલ અને અગાર દોષ છે, બરાબર. અને આમાં પણ કમ્પ્લીટ નિર્દોષ છે. ચલો નવમો પોઈન્ટ, લાસ્ટ પોઈન્ટ, લાસ્ટ પોઈન્ટ. આ બહુ સારો પોઈન્ટ હતો. શું હતું આમાં? યહ એક બાર છૂટ જાને પર પ્રથમોપ્શમ સમ્યક્ત્વ એક વાર છૂટી જતા એના પછી અસંખ્યાત વર્ષ બાદ હોતા હૈ. આ નિયમ છે, પ્રથમોપ્શમ સમ્યક્ત્વ છૂટી ગયા પછી અસંખ્યાત વર્ષો પછી થઈ શકે, બરાબર. અને આમાં શું આવ્યું હતું? પલ્ય કે અસંખ્યાત્વ ભાગ બાર છૂટ છૂટ કર પુનઃ હો સકતા. પલ્ય, એક પલ્ય જેમાં અસંખ્યાત વર્ષો છે એનો અસંખ્યાતમો ભાગ કેવી રીતના ગણતરી કરવાની? પલ્યનો અસંખ્યાતમો ભાગ, પલ્યનો અસંખ્યાતમો ભાગ એમાં જેટલા સમય છે, સમજાય છે? પલ્યનો અસંખ્યાતમો ભાગ એમાં જેટલા સમય છે એટલી વાર એ સમ્યક્ત્વ છૂટી શકે અને પાછું થઈ શકે, છૂટી શકે થઈ શકે, છૂટી શકે થઈ શકે. પોઈન્ટ સમજાય છે? એ પણ અસંખ્યાત વાર, એટલે કે કારણ કે પલ્યના અસંખ્યાત બારમાં અસંખ્યાત સમય છે અને એટલી વાર એ સમ્યક્ત્વ છૂટી શકે અને પાછું થઈ શકે, બરાબર. અને યહ કભી છૂટતા નહીં હૈ. થઈ ગયું? ચલો જલ્દી, તો આ નવ પોઈન્ટના માધ્યમથી આપણે ત્રણ જે સમ્યક્ત્વ છે એની આપણે ચર્ચા કરી. હવે આપણે આજનો વિષય આગળ વધારીએ છીએ. આ લાસ્ટ ટાઈમનું રિવિઝન હતું, રિવિઝનમાં 24 મિનિટ થઈ ગઈ, પણ ઇટ ઇઝ વર્થ. કેમ? કારણ કે એક પાકું થાય, આપણને એક હજી વધારે ક્લેરિટી આવે, કોઈ પોઈન્ટ મિસ થઈ ગયો હોય કે ભૂલી ગયા હોય, બરાબર છે. હવે ચલો, હવે આપણે આગળનો વિષય, આજે જે પોઈન્ટ લેવાના છે, પહેલો પોઈન્ટ લેવાનો, પોઈન્ટ કહી દો પહેલા તમને જલ્દી જલ્દી. ચારિત્ર અપેક્ષા વિચાર, ચોથા ગુણસ્થાનમાં ચારિત્ર અપેક્ષા વિચાર પહેલો પોઈન્ટ છે. બીજો પોઈન્ટ છે કાળ અપેક્ષા વિચાર, એટલે ચોથા ગુણસ્થાન નો કાળ. અહીંયા આપણે જે જોયું એ ત્રણ સમ્યક્ત્વ નો કાળ હતો, સમજાય છે, વિચ ઇઝ નોટ ઓનલી ફોર્થ ગુણસ્થાન. હવે 66 સાગર ખાલી ચતુર્થ ગુણસ્થાનમાં રહેવું નહીં, આગળ પણ વધી શકે, બરાબર છે. તો હવે આપણે આમાં જોશું, આજે જોશું ચોથા ગુણસ્થાન નો કાળ, અને એને આપણે ત્રણ રીતે સમજશું. કઈ ત્રણ રીતે? જગન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. પછી ગમનાગમન, ગમન અને આગમન, કે કયા ગુણસ્થાનમાં ચતુર્થ ગુણસ્થાન જઈ શકે અને કયા કયા ગુણસ્થાનમાં ચતુર્થ ગુણસ્થાનમાં આવી શકે, તો એક વિષય છે. તો કાળ, ચારિત્ર અપેક્ષા વિચાર, કાળ, ગમનાગમન, અને પછી આપણે ચતુર્થ ગુણસ્થાનના લક્ષણ, કે કેવી રીતના આપણે ઓળખી શકીએ કે આ જીવ સમ્યક દ્રષ્ટિ છે, બરાબર, એ પણ બહુ સરસ વિષય છે. અને છેલ્લે પાત્રતા, જો કે પાત્રતા આપણે પહેલા લેવી જોઈએ, પણ પાત્રતા એટલે ચતુર્થ ગુણ છે, સમ્યક દર્શનની પાત્રતાના 8-9 પોઈન્ટ છે, એ આપણે જોશું. અને પછી વિશેષતા, આટલી ચર્ચા કરવાની છે. ચલો હવે આપણે પહેલા ચારિત્ર અપેક્ષા વિચાર કરીએ, એમાં ત્રણ પોઈન્ટ છે. ચતુર્થ ગુણસ્થાનનો ચારિત્ર અપેક્ષા વિચાર, પોઈન્ટ સમજાય છે બધાને? તો ત્રણ પોઈન્ટમાં શું છે? સૌથી પહેલો પોઈન્ટ કે કર્ણાનિયોગ, ચરણાનિયોગ કેસે, ત્રણ અનુયોગની વાત કરું છું. ચતુર્થ ગુણસ્થાન વાળા જીવને ચારિત્રની અપેક્ષા જોતા ચરણાનિયોગ કેસે કે આ અસંયમી જીવ છે. ચરણાનિયોગ શું કેસે? કે અસંયમી છે, કારણ કે કોઈ પણ પ્રકારનો સંયમનો ભાવ અંગીકાર નથી. કર્ણાનિયોગ, ચરણાનિયોગ કેસે અસંયમી છે. કર્ણાનિયોગ ચારિત્રની અપેક્ષા આ ગુણસ્થાનને કેસે અવ્રતી છે. કર્ણાનિયોગ શું કેસે? અરે બોલો, થાકી ગયા છો કે નથી સમજાતું? સમજાય છે ને? ચરણાનિયોગ શું કેસે? અસંયમી. કર્ણાનિયોગ શું કેસે? આ જીવને ચારિત્ર અપેક્ષાએ અવ્રતી, કોઈ પણ પ્રકારનો વ્રત અંગીકાર નથી. દ્રવ્યનિયોગ શું કેસે? દ્રવ્યાનિયોગ કહેશે કે ભાઈ, અમે ન આને અસંયમી કહીએ અને ન અમે આને અવ્રતી કહેશું, અમે તો આ જીવને સમ્યક્ત્વાચરણ સ્વરૂપાચરણ ચારિત્ર સહિત કહેશું. દ્રવ્યાનિયોગ શું કહેશે? કે પ્રથમ જે ચારિત્રનો પ્રકાર છે ને, ચાર પ્રકાર ચારિત્રના, ચાર પ્રકાર છે ને, કયા છે ચાર પ્રકાર? સ્વરૂપાચરણ ચારિત્ર, દેશ ચારિત્ર, સકલ ચારિત્ર અને યથાખ્યાચાર. તો દ્રવ્યનિયોગ કહેશે કે અમે તો આ જીવને સમ્યક્ત્વાચરણ એટલે સ્વરૂપાચરણ ચારિત્ર, એક અનંતાનુબંધી કષાયના અભાવપૂર્વકની આંશિક વિતરાકતા પ્રગટ થઈ હોવાના કારણે અમે તો આમને ચારિત્રની શરૂઆત થઈ ગઈ એમ કહેશું. કર્ણાનિયોગ કહેશે અચારિત્ર છે, ના ચારિત્ર નથી હમણાં. દ્રવ્યનિયોગ કહેશે ના ચારિત્ર છે, કારણ કે આમાં અપેક્ષા અનેકાંત લગાડવું પડશે. સર્વથા ચારિત્ર છે એમ પણ નહીં અને સર્વથા અચારિત્ર છે એમ પણ નહીં. પોઈન્ટ સમજાય છે? અગર અચારિત્ર સિદ્ધ કરશું તો શું શ્રદ્ધા સમ્યક થતા સર્વગુણાંશ સમ્યક સિદ્ધાંત ક્યાં જશે? શ્રદ્ધા સમ્યક થઈ એનું ફળ મળ્યું, જ્ઞાન સમ્યક થયું એનું ફળ મળ્યું, તો ચારિત્ર પણ સમ્યક એ સમય થયું કે નહીં? તો થયું ભાઈ. તો કયું સમ્યક તો થયું? સ્વરૂપાચરણ ચારિત્ર. કયું ચારિત્ર? સ્વરૂપાચરણ ચારિત્ર. ખ્યાલ આવે છે? સ્વરૂપમાં આચરણ ચાલુ થઈ ગયું, સ્વરૂપમાં ચર્યા, સ્વરૂપની રમનતા, સ્વરૂપમાં રમનતા, સ્વરૂપમાં મગનતા, ભલે ભલે આંશિક, ભલે અલ્પ સમય માટે. અલ્પ સમય એટલે બહુ ઓછા સમય માટે સ્વરૂપમાં રે, પાછો બહાર આવી જાય ઉપયોગ, તકે નહીં બહુ વધારે, કારણ કે એક જ કશાય ચોકડીનો ભાવ થયો છે. ત્રણનો ઉદય છે એટલે ત્રણનો ઉદય બહાર ખેંચે, એકનો ઉદય અંદર લઈ જાય, પણ એક છે ને સામે ત્રણ છે, તો એક અને ત્રણમાં કમ્પેરિઝન થાય છે ને, પણ જશે ખરો અંદર, કારણ કે એકનો ભાવ થયો છે. અલ્પ સમય એટલે કેટલો ઓછો સમય, એટલે વેરી વેરી લેસ સમય માટે સ્વરૂપમાં રહેશે. પોઈન્ટ સમજાય છે? ખ્યાલ આવે છે? તો ચારિત્ર અપેક્ષા વિચાર થઈ. હવે આપણે કાળ અપેક્ષા વિચાર કરીએ. જો આ બધા પ્રકરણો બધા ગુણસ્થાનમાં આપણે લઈએ છીએ આ પ્રકારે, તો કાળ અપેક્ષાએ વિચાર જોઈએ. તો સૌથી પહેલા જગન્ય કાળ લઈએ. કોનો? વેરી ગુડ. સ્વરૂપ, અરે ચતુર્થ ગુણસ્થાનનો જગન્ય કાળ. ચતુર્થ ગુણસ્થાનમાં રહેવાનો મિનિમમ કાળ એટલે ચતુર્થ ગુણસ્થાનમાં રહે અને પછી તરત પાંચમામાં જાય યા સાતમામાં જાય, સમજાય છે? આગળની પોસિબિલિટી બે છે, ઉપર જવાની. આપણે ગમનાગમનમાં જોશો કે ચોથો વાળો ઉપર જઈ શકે તો ક્યાં જઈ શકે? પાંચમામાં યા તો છઠ્ઠામાં યા તો હા સાંભળો છો બરાબર, ને તો હા બરાબર, તમે બોલો બરાબર, તમે બોલશો બધું બરાબર જ બોલશો ભાઈ, એમ નથી, સમજાય છે? તો ઉપર જશે તો વિચ ટુ પોસિબિલિટી, યા તો પાંચમું યા તો સાતમું, ચતુર્થમાંથી ઉપર જશે. ચલો એ થયું એક પાર્ટ, એટલે ગમના ગમન પણ સાથે આપણે જોઈન કરીએ. ઓકે, હવે ચતુર્થ ગુણસ્થાનમાં રહેશે અને મિનિમમ ચતુર્થમાં રહેવાનો મિનિમમ કાળ છે એક અંતર્મુહૂર્ત. જવાબ આવી ગયો, વેરી ગુડ. એક અંતર્મુહૂર્તથી ઓછો કાળ નહીં રહે, એટલે એક સમય, બે સમય, ત્રણ સમય, એમ નહીં, એક અંતર્મુહૂર્ત. હવે એક અંતર્મુહૂર્તમાં પણ અસંખ્યાત ભેદ છે, પોઈન્ટ સમજાય છે? આપણે ઘણી વાર જોયું છે એક અંતર્મુહૂર્તના અસંખ્યાત ભેદ. તો એક અંતર્મુહૂર્ત માટે મિનિમમ કોઈ પણ જીવ ચતુર્થ ગુણસ્થાનમાં આવ્યો તો મિનિમમ એક અંતર્મુહૂર્ત રહે. ચલો હવે થોડુંક સમજવાનું છે, બરાબર છે? હવે સમજો, પહેલા આપણે ઉત્કૃષ્ટ કાળ લઈએ, કારણ કે જગન્ય લેશું, ઉત્કૃષ્ટ લેશું, તો એ બે વચ્ચેનો કાળ ઓટોમેટિક કયો સિદ્ધ થઈ જશે? વેરી ગુડ. સમજાય છે? અરે બોલો, હાજી કે નાજી? વેરી ગુડ. સમજાય છે? હવે ઉત્કૃષ્ટ કાળ આપણે ત્રણ અપેક્ષાએ લેવાનો છે, દેવ ગતિની અપેક્ષાએ, નરક ગતિની અપેક્ષા, ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ સાંભળજો, અને મનુષ્ય અને તિર્યંજ ગતિની અપેક્ષા. શું? ઉત્કૃષ્ટ કાળ. કોનો? કોનો? અરે બોલો, ચતુર્થ ગુણસ્થાન, બરાબર છે? હવે જો પેલા આપણે દેવગતિની અપેક્ષા લઈએ, પેલા હું તમને કહું છું ઉત્કૃષ્ટ કાળ કેટલો છે, એટલે ઉત્કૃષ્ટ દેવગતિનો જીવ ચતુર્થ ગુણસ્થાનમાં રહે તો કેટલો કાળ રહી શકે? તો કે છે સાત, સામનો એક શબ્દ હજી છે, સાધિક 33 સાકાર. સાધિક ને સિદ્ધ કરી આપ, હે છે કે નહીં? હા ચલો, મને હર્ષાંતે કીધું છે ચાર ગુણસ્થાન થઈ રહ્યા, એક્ઝામ લેવાની છે. મને લાગે છે એક્ઝામમાં આનાથી અડધા થઈ જશે, સમજાય? હું કહીશ નહીં કે આજે એક્ઝામ છે, સમજાય છે? સરપ્રાઇઝ ટેસ્ટ હે. હા પેલા ઓરલ લેશું. ચાલો આપણે અહીંયા ચિઠ્ઠી રાખશું, એક એક જણને નહીં એવું બોલાવશું, ચિઠ્ઠી ખોલવાની, જે ઉત્તર આવે, જે પ્રશ્ન આવે એનો ઉત્તર આપ. કરશું એવું? નહીં, હું કહીશ નહીં કયા રવિવારે, હે ને? એટલે આવજો બધા. ચલો તો સાધિક 33 સાગર, શું કીધું જલ્દી? બરાબર. હવે કેવી રીતના છે જો, જે છે ને 16 સ્વર્ગ, આ બધી થોડીક આપણને વાત ખબર હોવી જોઈએ. 16 સ્વર્ગ છે, એની ઉપર 9 ગ્રેવિક, એની ઉપર 9 અનુદિશ, અને એની ઉપર 5 અનુત્તર વિમાન છે. ને અનુત્તરવાસી દેવનો ઉત્કૃષ્ટ આયુનો કાળ કેટલો છે? 33. તો કોઈ જીવ અનુત્તરવાસી દેવ થયો, બરાબર છે, અને એની પૂરેપૂરી 33 સાગરની આયુ છે, તો એ 33 સાગર સુધી અનુત્તરવાસી દેવ, બરાબર છે, 33 સાગર સુધી ચતુર્થ ગુણસ્થાનમાં રહેશે. આમાં એક પોઈન્ટ છે, એક પોઈન્ટ છે, એક સમય કમ 33 સાગર, કર્ણા યોગમાં એકદમ પરફેક્ટ તમને આપશે, એક સમય કમ 33 સાગર. હવે આની બહુ વિચારણા કરી કે એક સમય કમ ક્યાં થયો, હજી એનો આન્સર નથી મળ્યો, અને ગોતી રહ્યા છે, એટલે મળી જશે કે એક સમય કમ કેમ કર્યો. એક સમય કમ, સમજાય છે? એક સમય કમ 33 સાગર પર્યંત અનુત્તરવાસી દેવ અવિરત સમ્યક્ત્વ અર્થાત ચતુર્થ ગુણસ્થાનમાં રહેતા હૈ. આટલું થઈ ગયું? શું આવ્યું જલ્દી? એક, હમણાં યાદ રાખો, એક સમય કમનું કેલ્ક્યુલેશન હું તમને નેક્સ્ટ સન્ડે કહી દઈશ. એક સમય કમ 33 સાગર અનુત્તરવાસી દેવ ચતુર્થ ગુણસ્થાનમાં રહે તો એનું ઉત્કૃષ્ટ કાળ એક સમય કમ 33 સાગર. પણ હજી એક શબ્દ આપણે એડ કર્યો હતો, સાધિક. સાધિક એટલે 33 સાગરથી થોડું વધારે. હવે કે 2000 સાગર કુછ સમય માટે જીવ ત્રસમાંથી, થાવરમાંથી ત્રસમાં, તો કુછ સમય, એવી રીતના સાધિક, સાધિક એક સમય કમ 33 સાગર. તો સાધિકમાં શું આવશે હવે મને કહો? અનુત્તરવાસી દેવનું આયુષ પૂરું થઈ ગયું એમ સમજો. તમને ઇમેજિનેશન કરાવશે એટલે તમને ખ્યાલ આવે. એક સમય કમ અનુત્તર 33 સાગરનું જે આયુષ છે એ સમ્યક્ત્વ સહિત ચતુર્થ ગુણસ્થાનમાં સમ્યક્ત્વ સહિત પૂરું થઈ ગયું. ત્યાંથી એ જીવ ક્યાં આવ્યો? તો કે ત્યાંથી એ જીવ મનુષ્યમાં આવ્યો, અને મનુષ્યમાં 1 કોટી પૂર્વનું આયુ લઈને આવ્યો, અને 1 કોટી પૂર્વમાં, પૂરેપૂરું 1 કોટી પૂર્વનું આયુ ચતુર્થ ગુણસ્થાનમાં રહ્યો. હવે એક કોટી પૂર્વના આયુષ્યમાં અંતનો, એક કોટી પૂર્વનું મનુષ્યનું આયુષ્ય વિદેશ ક્ષેત્રમાં છે ને, તો એક કોટી પૂર્વનું મનુષ્યનું આયુ વ્યતીત કરતા 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 એક કોટી પૂર્વનું આયુ પૂરું થઈ ગયું ચતુર્ભુજ સ્થાનમાં. બરાબર સમજાય છે? અને અંતિમનો એક અંતર્મુહૂર્ત કાળ બાકી છે. પોઈન્ટ સમજાય છે? હવે એ અંતર્મુહૂર્ત કાળમાં એ જીવ ચતુર્થમાંથી આગળ વધતા સંયમ અંગીકાર કરશે, મુનિ દીક્ષા ધારણ કરશે, શ્રેણી માનશે, શપથ શ્રેણી માનશે અને બારમા ગુણસ્થાનમાં આવશે. 13, 14 અને પછી એ એક અંતર્મુહૂર્તમાં એ જીવ સિદ્ધ થશે. પોઈન્ટ સમજાય છે? આખું કેલ્ક્યુલેશન સમજાયું? ચતુર્થ ગુણસ્થાનનો ઉત્કૃષ્ટ કાળ આખા વાક્યમાં, એક વાક્યમાં બોલશું તો શું બોલશું? એક સમય કમ 33 સાગર, એક ઓર અને એક અંતર્મુહૂર્ત કમ એક કોટી પૂર્વકાળ. આખું સમજાયું તેજલબેન? જલ્દી બોલો. એક સમય, મારી સાથે બોલો, બોલશો ને જેટલા શબ્દ આવે એટલા બોલો, જેટલું સમજાયું એટલું બોલો. આપણે એનું પણ ચાર્ટ બનાવીને તમને બતાવશું. એક સમય કમ 33 સાગર, એક સમય કમ સાધિક 33 સાગર, 33 સાગર આખું છૂટું પાડીએ છે ને, એક સમય કમ 33 સાગર અને એક અંતર્મુહૂર્ત કમ એક કોટી પૂર્વ, એનું એટલું આયુષ એટલે એટલો કાળ ઉત્કૃષ્ટ કાળ ચતુર્થ ગુણસ્થાનનો છે. હા, આ દેવ અને દેવ, દેવગતિ અને મનુષ્યમાં આવ્યો એટલે દેવગતિનો જીવ મનુષ્યમાં આવ્યો અને મનુષ્યમાંથી લાસ્ટનો અંતર્મુહૂર્ત બાદ કર્યો ચતુર્ગુણ સ્થાનમાંથી અને એ અંતર્મુહૂર્તમાં મોક્ષે. આટલું સમજાયું? હવે આપણે નરક ગતિની વાત કરીએ. નરક ગતિમાં કોઈ જીવ જાય તો ચતુર્ગુણ સ્થાનમાં એ જીવનો રહેવાનો કાળ કેટલો છે? આ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. લઈએ, આપણે ચાલુ કરીએ. પહેલું ક્લિયર થઈ ગયું? એક સમય કમ 33 સાગર અને એક અંતર્મુહૂર્ત કમ એક કોટી પૂર. બરાબર. હવે આપણે નરકની વાત કરીએ. હા, મનુષ્ય બોલવાનું, મનુષ્ય બોલી શકો તમે, પણ એટલે સમજવાનું છે કે એક કોટી પૂર્વનું આયુ મનુષ્યનું હોય. હા બોલો. દેવગતિની, ના દેવગતિની પહેલા એને સમ્યક દેવ એટલે દેવગતિની પહેલા એને સમ્યક્ત્વ નથી, એને દેવગતિમાં જતા સમ્યક્ત્વ થયું અને ત્યાંથી 33 સાગર એ સમ્યક્ત્વ સહિત રહ્યો અને ત્યાંથી એક કોટી પૂર્વનું આયુ મનુષ્યનું લઈને આવ્યો અને એમાં એક અંતર્મુહૂર્ત બાદ કરો તો એક કોટી પૂર્વનું આખું મનુષ્યનું આયુ એ સમ્યક્ત્વ સહિત વ્યતીત. ના, એવો નિયમ નથી, એવો નિયમ નથી. હા, શાયિક હોય, સોરી, કારણ કે એક ભવતારી હોય, કારણ કે એક ભવ શાયિક સમ્યક દ્રષ્ટિ હોય, સોરી, એક ભવતારી છે ને એટલે શાયિક સમ્યક દ્રષ્ટિ છે, કારણ કે અનુત્તર વિમાનવાસી બધા જ કેવા છે, એક ભવતારી છે એટલે કે એ ત્યાંથી મનુષ્ય, એટલે મનુષ્ય લીધું. તમને સમજાય છે? અને મનુષ્યમાં પણ એક કોટી પૂર્વના આયુ વાળો લીધો એટલે ઉત્કૃષ્ટ આયુ એમાં પણ લીધી. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? હવે નરક ગતિનું સાંભળો, નરક ગતિનું બહુ ઇન્ટરેસ્ટિંગ છે. હા હા હા, પાછળ હવે સાંભળો, નરક ગતિનું સાંભળો. પહેલા તો સાંભળો શું કે છે, હું આમાંથી પણ વાંચીશ, પહેલા તમને સમજાવું કે કોઈ ચલ આમાંથી વાંચતી જાઉં છે તમને ખ્યાલ આવે. સાતવે નરક મેં નારકીઓ કી અપેક્ષા, ઉત્કૃષ્ટ કાળ બતાવો છે ને એટલે કયા નારકી લીધા, સાંભળજો ધ્યાનથી, પછી પ્રશ્ન હોય તો પૂછજો. હે ને, સાતમા નરકના નારકીની અપેક્ષા અવિરત સમ્યક્ત્વ એટલે ચતુર્થ ગુણ સ્થાનનો ઉત્કૃષ્ટ કાળ કેટલો? કોની અપેક્ષા એ? સાતમી નરકના નારકીની અપેક્ષા, કારણ કે સાતમી નરકના નારકીનું આયુ ઉત્કૃષ્ટ આયુ કેટલું છે? વેરી ગુડ, 33 સાગર છે ને. તો સાતમી નરકના નારકીની અપેક્ષાએ અવિરત સમ્યક્ત્વ એટલે ચતુર્થ ગુણસ્થાનનો ઉત્કૃષ્ટ કાળ કેટલો છે? કેટલો છે? 33 સાગર. બોલો જલ્દી. કર્ણાનિયોગની અપેક્ષા વાત કરું છું, કર્ણાનિયોગમાં કેટલું સ્પેસિફિક આપ્યું છે તમે જો. 6 અંતર્મુહૂર્ત કમ 33 સાગર. કેટલા અંતર્મુહૂર્ત કમ કરવાના? 6 અંતર્મુહૂર્ત કમ 33 સાગર સાતમી નરકના નારકીની અપેક્ષાએ ચતુર્થ ગુણસ્થાનનો ઉત્કૃષ્ટ કાળ છે. કેટલા અંતર્મુહૂર્ત બાદ કરવાના? બધું લખ્યું છે આમાં, 6 અંતર્મુહૂર્ત. હવે કેવી રીતના બાદ કરશો? 6 અંતર્મુહૂર્ત ક્યાં ગયા? વિધાઉટ સમ્યક્ત્વ. સમજાય છે? હવે લઈએ આપણે 6 અંતર્મુહૂર્ત બાદ કરીએ. પહેલા સમજાયું? હવે જો એક એક અંતર મુહૂર્ત કહું છું ક્યાં ક્યાં બાત કરવાનો છે, હે બહુ ઇન્ટરેસ્ટિંગ છે સામે. ધવલા મેં ઇસકા સ્પષ્ટીકરણ આયા હૈ, મને વિચે મને કો કયા દિવસે આપણે ધવલા ગ્રંથ હાથમાં લઈશ, લેવો જોઈએ, અરે સ્વાધ્યાય કરવો જોઈએ, પણ બધું સંકલન કરીને આપણને લખીને આપ્યું છે કે બધું આવી જાય એમાં. જો હવે ધવલા મેં ઇસકા સ્પષ્ટીકરણ ઇસ પ્રકાર હૈ, શું બાત કરવાનું છે આપણે, શું બાત કરવાનું છે, છ અંતર મુહૂર્ત બાત કરવાના છે. જો હવે કેવી રીતના બાત થાય છે સામર્જો ધ્યાનથી, હે ને. મોહનીય કર્મની 28 થી 28 પ્રકૃતિ કી સત્તા રખને વાલા કેટલી કેટલી, બરાબર છે. કોઈ એક, હવે નરકમાં, નરકમાં જાય છે ને તો કોણ જશે નરકમાં, કોણ જઈ શકે, કઈ જઈ શકે, કોઈ એક તિર્યંશ કે મનુષ્ય મિથ્યા દ્રષ્ટિ જીવ નરકમાં, નરક નારકી, નારકીમાંથી નારકી નો બને અને દેવમાંથી નારકીમાં નો આવે, નરકમાં કોણ જઈ શકે, મનુષ્ય. અને તો જે મિથ્યાદ્રષ્ટિ જીવ, મિથ્યાદ્રષ્ટિ છે, મિથ્યાદ્રષ્ટિ છે, બરાબર છે, એ મિથ્યાદ્રષ્ટિ જીવ 28 થી 28 મૌન્યની, મૌન્ય કર્મની પ્રકૃતિની સત્તા સહિત છે, મિથ્યાદ્રષ્ટિ છે, અને એ જીવ સાતમી પૃથ્વીને ઉત્પન્ન હુઆ. સમજાયું પહેલો પોઈન્ટ, મનુષ્ય કે કોઈ તિર્યંશ મિથ્યાદ્રષ્ટિ અને 28 થી 28 મૌન્ય કર્મની સત્તાવાળો, ત્રણ પોઈન્ટ થયા, મનુષ્ય અને તિર્યંશ, મનુષ્ય યા તો તિર્યંશ અને મિથ્યાદ્રષ્ટિ અને 28 થી 28 મૌન્ય કર્મની સત્તાવાળો, કારણ કે મિથ્યાદ્રષ્ટિ છે તો મૌન્ય કર્મની સત્તા છે, તે સત્તાવાળો જીવ ક્યાં જાય છે કે એ સાતમી નરકમાં ઉત્પન્ન, સાતમી પૃથ્વી મેં ઉત્પન્ન હોતા હૈ, બરાબર છે. હવે કેટલા અંતર મુહૂર્ત બાત કરવાના છે જો હવે પહેલો અંતર મુહૂર્ત ક્યાં બાત, ત્યાં જતા વેથ પહેલા અંતર મુહૂર્તમાં છ એ પર્યાપ્તિને પ્રાપ્ત થશે, એટલે પર્યાપ્ત થશે, છ પર્યાપ્તિ છે ને એ છ એ પર્યાપ્તિ પૂરી થશે, એટલે જીવ પર્યાપ્ત થઈ ગયો. હવે છ પર્યાપ્તિનું પ્રકરણ આપણે લેશું પછી, હમણાં ખાલી સમજો કે છ પ્રકારની પર્યાપ્તિ પૂરી થઈ એટલે જીવ પૂર્ણ પર્યાપ્ત થયો, એ પહેલો અંતર મુહૂર્ત બાદ કર્યો. હવે બીજો અંતર મુહૂર્ત, છ પર્યાપ્તિ પૂરી કર્યા બાદ બીજા અંતર મુહૂર્તમાં એ વિશ્રામ કરશે. આરામ તો જોયે કે નહીં, હે ને, તો એ વિશ્રામ કરશે. ત્રીજો અંતર મુહૂર્તમાં એ વિશુદ્ધ થશે, સમ્યક્ત્વની પ્રાપ્તિ થવાની છે હવે તો એ વિશુદ્ધ થશે, એટલે એના પરિણામ વિશુદ્ધ થશે. પહેલા અંતર મુહૂર્તમાં, અરે ભૂલો, તમને સમજાય છે કે નહીં, પહેલા અંતર મુહૂર્તમાં શું થશે, છ પર્યાપ્તિ પૂરી થશે, બીજા અંતર મુહૂર્તમાં વિશ્રામ કરશે, ત્રીજા અંતર મુહૂર્તમાં પરિણતિ વિશુદ્ધ થશે, બરાબર છે. હવે શું થશે કે હવે પ્રણતિ વિશુદ્ધ થઈ અને વેદક સમ્યક્ત્વને પ્રાપ્ત થશે. પોઈન્ટ સમજાય છે, એટલે પ્રણતિ વિશુદ્ધ થયા બાદ, ત્રણ અંતર મુહૂર્ત પહેલા બાદ કર્યા, હવે ત્રણ અંતર મુહૂર્ત પહેલા બાદ થયા, જન્મ લેતા વેદ, ઉત્પાદ જન્મ લેતા વેદ, ત્રણ અંતર મુહૂર્ત પહેલા બાદ કરવાના છે અને ત્રણ અંતર મુહૂર્ત છેલ્લે બાદ કરવાના છે, 33 સાગર પૂરા થાય પછી છેલ્લા. તો ત્રણ અંતર મુહૂર્ત પહેલા બાદ થઈ ગયા, સમ્યક્ત્વી થઈ ગયો, હવે 33 સાગર સમ્યક્ત સહિત રહેશે અને છેલ્લા ત્રણ અંતર મુહૂર્ત બાકી હશે ત્યારે શું થાય છે, કેટલા માઇનસ કરવાના છે, તો પહેલા ત્રણ જન્મ લેતા હોય ને પછીના ત્રણ નીકળતી હોય, સમજાય છે, બરાબર છે. તો પહેલો અંતર મુહૂર્ત શું કર્યું, છ પર્યાપ્તિ, વેરી ગુડ. બીજા અંતર મુહૂર્તમાં, ત્રીજા અંતર મુહૂર્તમાં અને પછી શું થયું, વિશુદ્ધતા થતા જ સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ ગઈ, હા, સાતમી નરકમાં. અને કયું સમ્યક્ત કીધું, વેદક સમ્યક્ત્વ, એટલે કે વેદક સમ્યક્ત્વ એટલે શાયોપશમિક નું બીજું નામ વેદક છે, સમજો, શાયોપશમિક સમ્યક્ત્વ થઈ ગયો. હવે છેલ્લા ત્રણ અંતર મુહૂર્ત બાદ કરો એટલો કાળ એ નિરંતર અપ્રતિય દ્વારા એટલી પ્રતિકૂળતાની વચ્ચે વેદક સમ્યક્ત્વ સહિત છે, બરાબર છે. હવે છેલ્લા ત્રણ અંતર મુહૂર્તમાં પાછું શું થાય છે, સમજાય છે, બીનાબેન ખ્યાલ આવે છે, વેરી ગુડ. હવે જો છેલ્લા ત્રણ અંતર મુહૂર્તમાં શું થશે, હા, હવે છૂટી જશે, તો હવે એ છેલ્લા ત્રણ અંતર મુહૂર્તનો કાળ બાકી છે, એની પહેલા એનું એ શાયોપશમિક સમ્યક્ત્વ છૂટી જશે, બરાબર છે. અને હવે છેલ્લા ત્રણ માં પહેલો અંતર, પહેલો બીજો અને ત્રીજો, એટલે ફર્સ્ટ પોઈન્ટ સમજાય છે ને, એમાં એ શું કરશે. હા, હવે એ પહેલા અંતર મુહૂર્તમાં મિથ્યાત્વી થશે, સમજાય છે. મિથ્યાત્વી થઈ ગયો, વેદક સમ્યક્ત્વ છૂટી ગયું, તો છેલ્લા ત્રણ માં પહેલો મિથ્યાત્વી થઈ, પહેલો અંતર મુહૂર્ત મિથ્યાત્વી થઈ જશે. પછી બીજા અંતર મુહૂર્તમાં આગામી ભવની આયુ બનશે, કારણ કે નારકી સમ્યક દ્રષ્ટિ જીવ, સાતમી નરક નો નારકી સમ્યક દ્રષ્ટિ, સમ્યક્ત્વના કાળમાં આગામી આયુ ન બાંધે, કારણ કે આ નિયમ છે કે સાતમી નરક નો નારકી 33 આગળની આયુ પૂર્ણ કરીને, એ નિયમ છે કે એ મરીને ક્રૂર તિર્યંચમાં સિંહ કે વાઘ કે એવા ક્રૂર પ્રાણીના ભાવમાં જશે, અને તિર્યંચની આયુ સમ્યક્ત્વના કાળમાં ન બંધાય. ન સમજાયું? સમ્યક્ત્વના કાળમાં નવી આયુ તિર્યંચની એ પણ એ ન બંધાય. એટલે પહેલા અંતર મુહૂર્તમાં શું થઈ ગયું? મિથ્યાત્વી થયો. બીજા અંતર મુહૂર્તમાં નવી આગામી ભવની આયુ બાંધી, અને પછી ત્રીજા અંતર મુહૂર્તમાં પાછો વિશ્રામ કરશે, સમજાય છે. અને ત્રણ અંતર મુહૂર્ત પૂરા થયા, એના પૂરા થતા જ ત્યાંથી છૂટીને એ તિર્યંચ ગતિમાં જશે, પછી ત્યાં જઈને પાછું સમ્યક્ત્વ લઈ શકે, લે જેવો નિયમ નહીં પણ લઈ શકે. પોઈન્ટ સમજાય છે? પણ મિથ્યાત્વ થઈ ગયું એટલે સમ્યક્ત્વ છૂટી ગયું, મિથ્યાત્વી આવ્યો તો અને મિથ્યાત્વી નીકળ્યો. પોઈન્ટ ખ્યાલ આવે છે? તો કેટલા અંતર મુહૂર્ત બાદ કર્યા, કેટલામાંથી, કયા નરકના નારકી, કયા ગુણસ્થાનમાં રહ્યો? વેરી ગુડ. ક્યાંથી આવ્યો? મનુષ્ય હતો. કેવી દશામાં આવ્યો? તો મિથ્યાદશી. કેટલી કર્મની સત્તા હતી? 28. કયા કર્મની? મૌન્ય કર્મ. અને ત્યાં જઈને કયું સમ્યક્ત્વ લીધું? વેદક સમ્યક્ત્વ. અને એ વેદક સમ્યક્ત્વ એટલે સાયોક્ષમિક સમ્યક્ત્વમાં શું થઈ ગયું? કે મૌન્ય કર્મની 28 પ્રકૃતિ હતી ને, એમાંથી જે અનંતાનુબંધી 4 અને દર્શન મૌનિયની 3 ટુકડામાંથી સમ્યક્ત્વ અને મિશ્રણનો અનુદય અને સમ્યક પ્રકૃતિનો ઉદય એમ કરતા 33 સાગર એ સાયોક્ષમિક સમ્યક્ત્વ સહિત વ્યતીત કરે. સ્થિભુક સંક્રમણ ક્યારે થશે 33 સાગરમાં? ચલો જલ્દી મને આનો જવાબ કોઈ આપે તો. સ્થિભુક સંક્રમણ ક્યારે થશે 33 સાગરમાં? સાયોક્ષમિક સમ્યક્ત્વને આ 33 સાગર 6 અંતર મુહૂર્ત બાદ કર્યા અને 33 સાગર વેદક સમ્યક્ત્વ સહિત રહ્યો, તો એમાં સ્થિભુક સંક્રમણ ક્યારે થશે? અરે ક્યારે થશે જોવું પડે, જરા ઉભા તો રહો, પણ હવે જરા પહેલાનું જોવા તો દો. તમે તો આમ મંડી જ પડો. ક્યારે થશે સ્થિભુક સંક્રમણ? તમે તો પછી પ્રકરણ અધીન સમજાયું નથી તો પછી. સ્થિભુક સંક્રમણ ક્યારે થશે? જલ્દી કોઈ એક પણ આન્સર આવે તો આપે તો ખુશ થઈ જઈશ. અરે પ્રભુ, સ્થિભુક સંક્રમણ વેદક સમ્યક્ત્વમાં. હા હા હા, એ શાયોક્ષમિક કહો, વેદક કહો. મારો પ્રશ્ન એ છે, શાયોક્ષમિક સમ્યક્ત્વ વાળાને સ્થિભુક સંક્રમણ ક્યારે થશે? અરે હર સમય થશે. કેમ આમ કરો છો ભાઈ? હર સમય સ્થિભુક સંક્રમણ થશે. શું લીધું તું આપણે સ્થિભુક સંક્રમણમાં? હા, શું લીધું તું આપણે? એક સમય ઉદયમાં આવતા પહેલા, એક સમય પહેલા કઈ પ્રકૃતિઓ? મિશ્ર અને સમ્યક મિથ્યાત્વ. મિથ્યાત્વ અને મિશ્ર એ શેમાં સંક્રમિત થઈને આવશે ઉદયમાં? સમ્યક્ત્વમાં. તો સમ્યક્ત્વનો ઉદય ક્યારે ચાલુ છે? તો સ્થિભુક સંક્રમણ ક્યારે થાય? પોઈન્ટ સમજાય છે? અનંતાનુબંધીની 20 યોજના એટલે અનંતાનુબંધી બીજા બધા પ્રકૃતિ રૂપે કન્વર્ટ થઈને ક્યારે આવશે? અરે સમય એ રૂપે આવી ગઈ તો સમ્યક્ત્વ છૂટી જશે. થોડુંક તો સમજાયો? કોઈ કે છે એક વાર થાય, કોઈ કે નો થાય, કોઈ કે છેલ્લે થાય, કોઈ કે પહેલે થાય. સ્થિભુક સંક્રમણ હર સમય થશે, કારણ કે હર સમય સમ્યક્ત્વનો ઉદય ચાલુ છે, દેશઘાતીનો ઉદય ચાલુ છે. 33 આગળ સુધી છાયોક્ષમિક સમ્યક્ત્વને ધારણ કરીને રહેવાનું છે. તે 6 નો અનુદય હોવો જોઈએ, એનો ઉદય ન આવવો જોઈએ. તેત્રીસાગર માં એક સમય પણ એનો ઉદય આવ્યો તો એ સમ્યક્ત્વ માંથી છૂટ થઈ જશે ભાઈ. સમજાયું? હવે સમજાયું? તો સ્ત્રીભૂત સંક્રમણ હર સમય થાય છે. હર સમયે જે છ પ્રકૃતિ છે યથા યોગ્ય આવ્યું હતું ને, યથા યોગ્ય અન્ય પ્રકૃતિ રૂપે સંક્રમિત થઈને આવ્યા જ કરશે. સમ્યક તો પ્રકૃતિનું ઉદય નિરંતર ચાલુ છે અને છ નો અનુદય નિરંતર ચાલુ છે, એને તો શાયક શ્રમિક વેદક સમ્યક તો કહેવાય. શાયક શ્રમિક વાળા બધાને સ્ત્રીભૂત સંક્રમણ હર સમય. ચિઠ્ઠીનો એક પ્રશ્ન તો સાધી ગયો આમાં ને. બધાની વાત ક્યાં છે? સાતમી નરકમાં કોઈ જાય અને બધા સમ્યક તો થોડી કરે. જે કરે એની વાત છે. અસંખ્યાત નારકીઓ સમ્યક દ્રષ્ટિ છે, એના કરતા અસંખ્યાત નારકીઓ મિથ્યા દ્રષ્ટિ છે. એક એક નરકમાં અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ ભરેલા છે. એક એક નરકમાં એના કરતા વધારે મિથ્યા દ્રષ્ટિ ભરેલા છે. બધા થોડી કરે તો કયું સમ્યક થશે? બોધ ની જરૂર શું છે? બોધ સાંભળીને આવ્યો છે, દેશના લબ્ધિ સાંભળીને આવ્યો છે ને, દેશના લબ્ધિ સાંભળીને આવ્યો છે. એટલે કયું સમ્યક તો કહેવાય? નિસર્ગ જ કે અધિગમ જ? નિસર્ગ. વેરી ગુડ. સમજાયું? નિસર્ગ જ સમ્યક. સમ્યક તો ના બે પ્રકાર છે ને, અધિગમ જ. બોધ સાંભળીને થયું તો અધિગમ જ, અને બોધ પૂર્વમાં સાંભળેલો નિયમ હોવો જોઈએ. નિયમ છે કે પૂર્વમાં સાંભળીને આવ્યો છે અને એ જીવ ત્યાં જઈને પૂર્વના સંસ્કાર હોય નરકમાં ત્રણ અંતર મુહૂર્ત વ્યતીત થતા. બોલો, વેદક સમ્યક્ત્વી, વેદક સમ્યક્ત્વ લઈને 33 સાગર સુધી રહી શકે છે. બોલો, આજે તો મને કેટલા બધા પ્રકરણ કરવા હતા. બોલો, જલ્દી થયું? સમજાયું? તો બે વાત થઈ ગઈ. કઈ બે વાત થઈ? દેવની અપેક્ષાએ જે પછી મનુષ્યમાં આવીને મોક્ષે જાય છે, અને નરકની અપેક્ષાએ. બરાબર. હવે મનુષ્ય અને તિર્યં એમ સમજો તો એમાં ચતુર્ગુણ સ્થાનમાં રહેવાનો ઉત્કૃષ્ટ કાળ મનુષ્ય અને તિર્યંશનો. ચતુર્થ ગુણસ્થાનમાં આપણે નારકી સમજ્યા, દેવ સમજ્યા. હવે મનુષ્ય અને તિર્યંશનો ચતુર્થ ગુણસ્થાનમાં રહેવાનો ઉત્કૃષ્ટ કાળ છે ત્રણ પલ્ય. તમે કહેશો કેવા કેવા શબ્દો લઈને આવો છો, અમારું તો માથું દુખી જાય છે. કર્ણાનિયોગ છે ભાઈ, નવા શબ્દોને એન્જોય કરો. ત્રણ પલ્ય કોનું હોય? ત્રણ પલ્યનું ઉત્કૃષ્ટ આવ્યું મનુષ્યમાં. વેરી ગુડ. ભોગભૂમિ સમજાય છે? ભોગભૂમિના મનુષ્ય અને તિર્યંશ સમજાય છે. તો એનો ઉત્કૃષ્ટ કાળ ચતુર્થ ગુણસ્થાનમાં રહેવાનો ત્રણ પલ્ય. તો આ કાળ અપેક્ષાએ વાત થઈ ગઈ. અને મધ્યમ તો આની વચ્ચેનો બધો જ કાળ મધ્યમ કાળ છે. ચલો જલ્દી જલ્દી વી ગો ટુ ધ નેક્સ્ટ ટોપિક. નેક્સ્ટ ટોપિક છે ગમના ગમન. ચલો જલ્દી ગમના ગમન. વેરી ઇઝી. ગમન લઈએ. ગમન એટલે ચતુર્થ ગુણસ્થાનમાંથી ક્યાં જઈ શકે. તો આપણે પહેલા ઉપર જોઈએ અને પછી નીચેના ગુણસ્થાન જોઈએ. તો ચતુર્થ ગુણસ્થાન, હવે ઇમેજિન કરો, ચતુર્થ ગુણસ્થાન વાળો ઉપર ક્યાં જઈ શકે? આપણે લીધું હમણાં પાંચમું અને, અરે વાહ પ્રજ્ઞાબેન, વેરી ગુડ. પાંચમું અને સાતમું, યા તો પાંચમામાં યા તો ચતુર્થમાંથી જ ડિરેક્ટલી સાતમામાં જઈ શકે. એની માટે શું નિયમ હોવો જોઈએ? ચતુર્થ વાળો પાંચમામાં કોણ જઈ શકે? વેરી ગુડ. પાંચમામાં, પાંચમામાં, વેરી ગુડ. આપણે લીધું હતું આ બધું કે પાંચમામાં ચતુર્થ ગુણસ્થાન છે પણ બારમાં અણુવ્રતિ હોવો જોઈએ. એ જ જીવ સામાયિકના કાળમાં શુદ્ધોપયોગના બળ વડે એક કશાય ચોકડીનો અભાવ કરીને પાંચમામાં જાય. અને ચતુર્થ વાળો સાતમામાં જાય તો બાહ્યમાં ક્યાં હોવા જોઈએ? દ્રવ્યલિંગી. ઘરે બેઠા બેઠા સાતમું આવે અને પછી જંગલમાં જઈને કપડાં છોડે, વસ્ત્રનો ત્યાગ કરે, એવું ક્યારે બને? આવ્યું સમજમાં? બરાબર છે. એક પ્રશ્ન અહીં આવ્યો તો બહુ સરસ, કે કોઈ આજે ચતુર્થ ગુણસ્થાનમાં આવ્યો અને કોઈ હજારો વર્ષોથી ચતુર્થ ગુણસ્થાનમાં છે, એ પ્રશ્ન છે આમાં. કે કોઈ આજે સમ્યક્ત્વી થયો અને ચતુર્થમાં આવ્યો અને કોઈ હજારો વર્ષોથી ચતુર્થ ગુણસ્થાનમાં છે, તો એ બે જીવમાં કઈ અંતર છે કે નહીં? વેરી ગુડ, વેરી. શ્રદ્ધા અપેક્ષાએ કોઈ અંતર નથી, પણ ચારિત્ર એટલે કે ઓદૈક ભાવ, ઉદય, સંયોગ એ બધામાં અંતર, વિશુદ્ધતામાં પુરુષાર્થ, ચારિત્રના પુરુષાર્થમાં અંતર હોઈ શકે. આવ્યું સમજમાં? ચલો, હવે ગમન થઈ ગયું. ઉપર ક્યાં અને નીચે આવે તો ચતુર્થ ગુણસ્થાન વાળો જીવ નીચે ક્યાં ક્યાં આવી શકે? કયા કયા ગુણસ્થાનમાં આવી શકે? હા હા, શું શું? પણ બરાબર, નીચે આવી શકે તો ક્યાં ક્યાં આવી શકે? એટલે કોન્ફિડન્ટલી કે પછી આમ જરા ત્રીજું બીજું પહેલું બીજું ત્રીજું પહેલું પહેલું અને ત્રીજું અને બીજું કોન્ફિડન્સ. ચતુર્ગુણ સ્થાન વાળો નીચે આવે તો કયામાં આવી શકે? આપણે કેટલી વાર કર્યું છે, પહેલું બીજું અને ત્રીજું ત્રણેયમાં આવી શકે. ચાર રસ્તા છે કે નહીં? અહીંયાથી ઘરનો રસ્તો બરાબર યાદ હોય, આ રસ્તા ભૂલી જાવ. ચાર રસ્તા લીધા કે નહીં? ચતુર્ગુણ સ્થાન વાળાનો પ્રથમ ઓપ્શન સમ્યક્ત્વનો કાળ પૂરો થાય, સાત પ્રકૃતિનો પાછું લઉં કે ન લઉં? ના 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 ના. તો સાત નો ઉપશમ છે, એમાંથી અનંતાનુબંધી નો ઉદય આવી જાય તો મિશ્ર નો ઉદય આવે તો, અને મિથ્યાત્વ નો ઉદય આવે તો નીચે ચતુર્થ વાળો ક્યાં જઈ શકે? પહેલા બીજા અને ઉપર ક્યાં જઈ શકે? પાંચ. તો ક્યાં જઈ શકે? પહેલા બીજા ત્રીજા પાંચમા અને થેન્ક યુ, ધન્યવાદ. બરાબર. હવે આગમન ક્યાંથી? આ તો જઈ શકે, ક્યાંથી આવી શકે? ચતુર્થ ગુણસ્થાન વાળો જીવ ક્યાં ક્યાંથી આવી શકે? ચલો જલ્દી, આગમન ક્યાંથી આવી શકે? પેલા નીચેનું જોઈ લઈએ. નીચેના ગુણસ્થાન માંથી ક્યાંથી ક્યાં કયા કયા? નીચે ને ત્રણ જ છે ને, નીચે એટલે પહેલું બીજું ને ત્રીજું. તો પહેલું બીજું અને ત્રીજા માંથી ચતુર્થ માં કોણ આવી શકે? આવી શકે પહેલા વાળો. વેરી ગુડ, વેરી ગુડ. પહેલા વાળો ચતુર્થ માં આવી શકે અને બીજા વાળો અને તમે જ કન્ફ્યુઝ કરો છો ને, તમે અમને બોલાવો છો ને, તમે એમ કો બોલો પણ શું બોલ્યા? વેરી ગુડ, એક્સલન્ટ. પહેલો અને પહેલા અને ત્રીજા ગુણસ્થાન માંથી ચતુર્થ માં આવશે. લોજિક લો ને, પહેલા અને ત્રીજા માંથી આવી શકે. આવી શકે ત્રીજા વાળો? કોણ આવી શકે? કોણ આવી શકે? સાધી મિથ્યા દ્રષ્ટિ. અને હજી ને આપણા કેલ્ક્યુલેશન બધું જોયું આપણે. ત્રીજા માંથી કોણ આવી શકે? પાછો ઉપર કે જેને છાસઠ સાગર નું શાયોક્ષમિક સમ્યક્ત્વ નો કાળ પૂરો કર્યો, એક અંતર મુહૂર્ત માટે ત્રીજામાં આવ્યો અને પછી એ પાછો. ચલો જલ્દી, તો નીચેથી ક્યાંથી આવી શકે? બોલો. પહેલું અને બીજા વાળો ક્યારે પણ નહીં આવે. કેમ? કારણ કે એ નિયમથી. બરાબર છે, સમજાય છે? હું તમને હજી એક બહુ જબરદસ્ત રેફરન્સ આપું છું ગુણસ્થાન સંબંધી. તમને ખ્યાલ જ છે આપણો જે હમણાં ગ્રંથ ચાલે છે ગુરુદેવશ્રીના પ્રવચનો, કયો ચાલે છે? જલ્દી જલ્દી કયો ચાલે છે? નાટક સમયસર. બરાબર છે, આ ગ્રંથ ચાલી રહ્યો છે. આપણે આવશે જ, પણ થોડો ટાઈમ લાગશે ને, કારણ કે જે હું કહેવા માંગુ છું એ અધિકાર છે. કયો અધિકાર છે? ચૌદ ગુણસ્થાન અધિકાર. તેરમો અધિકાર આખો આજે મેં જોયો. અદભુત નાટક સમયસારમાં ચૌદ ગુણસ્થાન અધિકાર. તમે આ વાંચજો. હમણાં સુધી જેટલી 25 ગાથામાંથી થઈ ગઈ છે, આપણે જેટલું પ્રકરણ લીધું એમાંથી, નેક્સ્ટ ટાઈમ આપણે આમાંથી પણ ચતુર્થ ગુણસ્થાન સંબંધી અદભુત ગાથા છે. બીજા ગુણસ્થાન, ત્રીજા ગુણસ્થાન, પહેલા ગુણસ્થાન, ગુણસ્થાન જે આપણે લીધો એ બધો વિષય બહુ આધ્યાત્મિક રીતે પંડિત બનારસીદાસજીએ આ અધિકારમાં લખ્યો છે. છેલ્લો અધિકાર છે, એને રિફર કરતા જજો. આ વાંચો તો તમને બહુ મજા આવશે. બહુ સરળ ભાષામાં એક એક ગાથા લખી. ચતુર્થ ગુણસ્થાન સંબંધી 17-18 ગાથાઓ છે અને એના લક્ષણ, એમાં આવતા અતિચારો, એની પાત્રતા, સમજાય, ઉત્પત્તિના કારણ, હા તે બધું બહુ સરસ રીતે આપ્યું છે. અમુક ગાથાનો સ્વાધ્યાય આપણે નેક્સ્ટ ટાઈમ જરૂરથી કરશું. ચલો, થઈ ગયું. આગમન ક્યાંથી આવ્યું? નીચેથી. અને ઉપરથી આવે તો ચતુર્થ ગુણસ્થાનમાં કોણ આવી શકે? ઉપરથી આવે તો, ઉપરથી આવે તો. જલ્દી જલ્દી, ત્રણ વાત છે. એક મિનિટ, પહેલા જરા લો. પાંચમા વાળો આવી શકે ચોથામાં? બરાબર છે. પછી સાતમા વાળો ચોથામાં ન આવી શકે ભાઈ. સાતમા વાળો નિયમથી છઠ્ઠામાં જ આવશે. તો છઠ્ઠામાંથી ચોથામાં આવી શકે. તો પાંચમાંથી ચોથામાં આવી શકે, છઠ્ઠામાંથી ચોથામાં આવી શકે. આટલું થયું? બરાબર છે, આટલું થયું. અને લખ્યું છે મરણની અપેક્ષાએ, ત્રીજી અપેક્ષા, મરણની અપેક્ષાએ એટલે એ ગુણસ્થાનમાં મરણ થયું તો એ જીવ નિયમથી ચતુર્થમાં જશે. તો પાંચમાંથી લઈને 11મા ગુણસ્થાન સુધીની મરણની અપેક્ષાએ જીવ ચતુર્થ ગુણસ્થાનમાં આવી શકે. પાંચ માંથી લઈને અગિયારમા ગુણસ્થાનની દરમિયાન મરણની અપેક્ષા એ ચતુર્થ ગુણસ્થાનમાં આવી છે. થઈ ગયું આગમન? કોણ બોલશે? હું બોલીશ. નહી, કોણ બોલશે? તમે બોલો. કોણ બોલશે? ચલો જલ્દી. એક, ત્રણ, પાંચ, છ અને પાંચ થી અગિયાર મરણની અપેક્ષા. પાંચ થી અગિયાર મરણની અપેક્ષા. આમ સામાન્ય પાંચ અને છ અને અહીંયા એક અને ત્રણ. તો આગમન થઈ ગયું, કાળ થઈ ગયો, ચારિત્ર અપેક્ષા વિચાર થઈ ગયું અને આ રેફરન્સ જે મને આપું તું એ થઈ ગયું. બરાબર છે? હવે આપણે અગિયાર માંથી મરણની અપેક્ષા ડાયરેક્ટ ચોથામાં છે. અધરવાઇઝ નોટ. અગિયારમાં ગુણસ્થાનથી નીચે આવવાના બે કારણ છે. આપણે લેશું અગિયારમું લેશું ત્યારે શું લેશું? પછી હમણાં લઈ લઈશું. ચલો લઈ લઈએ. અગિયારમાં ગુણસ્થાનમાંથી નીચે આવવાના બે કારણ છે, કાળશય અને ભવશય. અગિયારમાં ગુણસ્થાન વર્તી અંતરાત્મા મુનિરાજ. અગિયારમાં ગુણસ્થાનના પ્રથમ સમયમાં મોહ, સામર્થ્ય ધ્યાનથી મોહન્ય. આ પછી આવશે ને, હજી તો પાંચ છ સેશન પછી આવશે, હજી વધારે, ત્યાં તો ભૂલી જવાના છે. એટલે વાંધો ને, સાંભળો. મોહનીય કર્મની 28 એ 28 પ્રકૃતિનો ઉપશમ શ્રેણીના કાળ દરમિયાન, ઉપશમ શ્રેણીના કાળ દરમિયાન 21 અને ઉપશમ શ્રેણી ચડતા પહેલા દ્વિતીય ઉપશમ સમ્યક્ત્વ લીધું ત્યારે 7. સમજાય છે? આમ ફીલ કરો, ભાવમાં આવી જાઓ. ઉપશમ શ્રેણી ચડ્યા મુનિરાજ, એની પહેલા દ્વિતીય ઉપશમ સમ્યક્ત્વ કર્યું ત્યારે મોહનીયની 7 અને ઉપશમ શ્રેણી દરમિયાન 21. કેટલી થઈ? 28 એ 28 મોહનીય કર્મની જે પ્રકૃતિ છે એનો સર્વથા ઉપશમ થઈ ગયો અને દસમા ગુણસ્થાનનો અંતિમ સમય ને અગિયારમા ગુણસ્થાનનો પહેલો સમય, એ પહેલા સમયમાં આવતા વેદ મુનિરાજ ઉત્તમ અંતરાત્મા થયા. સમજાય છે? અને એમાં 21 એ 28 એ 28 નો ઉપશમ છે. હવે એમ નહીં સમજતા ઘણા લોકોને એમ છે કલ્પનામાં, માન્યતામાં, જ્ઞાનમાં કે એ 28 પ્રકૃતિ જે ઉપશમિક છે ને, અગિયારમા ગુણસ્થાનનો કાળ અંતર્ભૂતનો છે તો 28 એ 28 ઉપશમિત છે. તો ઘણા એમ સમજે છે કે 28 માંથી કોઈ એકનો ઉદય આવી ગયો હશે અને એ 11મા ગુણસ્થાનમાં મુનિરાજનો ભાવ બગડી ગયો હશે. સમજાય છે? એટલે માટે નીચે આવી ગયા. એમ કદાપી નથી. એ જે અંતર્મુહૂર્તનો પૂરો કાળ 11માં રહ્યા, એ 11માના પૂરા કાળમાં જેવા 12મા ગુણસ્થાનમાં મુનિરાજ વિતરાગતાને ભોગવે છે, એવી જ વિતરાગતાને 11મા ગુણસ્થાન વાળા મુનિરાજ ભોગવે છે. અંતર એટલો છે, 12મા વાળાને 28 એ 28 નો ક્ષય છે, 11મા વાળાને 28 એ 28 નો ઉપશમ છે. એ ક્ષય અને ઉપશમ નું અંતર છે, પણ પ્રગટ વિતરાગતામાં કોઈ અંતર નથી. તો શું થાય? તો નીચે કેમ આવે છે? તો એના બે કારણ કરણા યોગમાં બતાવ્યા, કાળશય અને ભવશય. 11મા ગુણસ્થાનનો એક અંતર્મુહૂર્તનો કાળ પૂરો થયો, તમારે 3 ડેઝ ને 2 નાઇટ જે પણ હોય એક પેકેજ પૂરો થાય તો શું કરવું પડે? તો એવી રીતના 11મા ગુણસ્થાનનો એક અંતર્મુહૂર્તનો કાળ પૂરો થયો તો નિયમથી એ મુનિરાજ 10મા, 9મા, 8મા, 7મા આવશે. અને બીજો કારણ કે 11મા ગુણસ્થાનમાં એક અંતર્મુહૂર્તના કાળ દરમિયાન અગર મરણ થઈ ગયું તો આયુનો ક્ષય થઈ ગયો તો 11માંથી વિગ્રહ ગતિના પહેલા જ સમયે ચતુર્થ ગુણસ્થાનમાં આવી જશે અને ત્યાંથી નિયમથી દેવગતિમાં જશે. કારણ કે મુનિરાજ ક્યાં જશે? મનુષ્યમાંથી નિયમથી દેવમાં જશે. તો ચતુર્થ ગુણસ્થાનમાં આવી જશે પહેલા જ સમયે, આયુષયના કારણમાં, ભવશય. ભવશય કહેવાય ને, ભવશય થશે તો ચતુર્થ ગુણસ્થાનમાં અને કાળશય થશે તો 11મામાંથી ક્યાં આવશે? 10મામાં. નિયમથી ઘણા લોકોને એમ છે 11મામાંથી ડાયરેક્ટ 6મામાં આવી ગયા, એમ પણ નહીં. 11, 10, 9, 8, 7 એમ કરીને 6મામાં. હજી કહી દઉં કડક વાત આગળ, છઠ્ઠામાં આવ્યા બાદ પાછો પુરુષાર્થ ન ઉપર્યો તો હજી નીચે જઈ શકે. જતા 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 અગર પુરુષાર્થ નબળો થતો ગયો થતો ગયો થતો ગયો તો જીવ મિથ્યાત્રી પણ થઈ શકે, પહેલા ગુણસ્થાનમાં પણ આવી શકે. ક્યાંથી ક્યાં આવ્યા બોલો? કોઈ નિગોદ માંથી નીકળીને ચક્રવર્તી ના ત્યાં પુત્ર થઈને મૌન પુત્ર બોલે છે તો એકવાર બોલે છે અને બોલે છે નમઃ સિદ્ધેભ્ય અને સિદ્ધ થઈ જાય છે. નિગોદ માંથી નીકળેલા જીવ સિદ્ધ થઈ જાય અને અગિયારમા ગુણસ્થાન માંથી નીકળેલા જીવ પાછા નિગોદ માંથી. દેખો પરિણામો કી વિચિત્રતા, આ પરિણામોની વિચિત્રતા છે ભાઈ, ખ્યાલ આવે છે? ચલો સમય થઈ ગયો, થયું સમજાયું? કારશય અને યાદ રાખજો બે મહિના સુધીના વાત હે, હા થઈ ગઈ વાત આ પૂરી? તો ગમના ગમન થઈ ગયું, કાળ થઈ ગયું, ચારિત્ર અપેક્ષા વિચાર, અને આપણે આ એક રેફરન્સ આપ્યું એનો તમે સ્વાધ્યાય કરજો. હવે જે વિશેષતા બાકી છે, જે હજી પાત્રતા બાકી છે અને લક્ષણ, એ ત્રણ વિષય હજી રહી ગયા છે અને આમાંની થોડી ગાથા એટલે સર્વાંગ ચતુર્ગુણસ્થાનની ચર્ચા આપણે નેક્સ્ટ સન્ડેના પૂરી કરી દેશું. અને એના પછી અદભુત પંચમ ગુણસ્થાનની ચર્ચામાં એક આખો લેક્ચર 11 પ્રતિમાનો લેવો છે અને એક આખો લેક્ચર 12 વ્રત, પંચમ ગુણસ્થાન વર્તી 12 વ્રત, શ્રાવકના 12 વ્રત અને 11 પ્રતિમા, એ બે લેક્ચર વિશેષ લેવા છે એમાં. અને જે પણ પ્રણાલીઓ સંબંધી જે પણ ચર્ચા છે એ તો આપણે કરશું જ, અને એ રીતે આપણે આજે અહીંયા પૂરું કરીએ છીએ. જેટલી પણ ચર્ચા થઈ છે એ રિવાઇઝ કરજો, આમને આમાં બુક હમણાં બંધ થઈ જાય ને નેક્સ્ટ સન્ડે ખુલે એમ ન કરતા રિવિઝન કરજો, તો બહુ મજા આવશે, પ્રશ્ન થશે અને રિવિઝન થશે તો પાકું થશે. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર, ઇસ કે લિયે જિન વાણી માત કો વંદના શતવા, ઇસ કે લિયે જિન વાણી માત કો વંદના શત. એક મિનિટ જય બોલીએ એની પહેલા હું તમને ખાલી એક કહી દઉં કે તમારે નેક્સ્ટ ટાઈમ નાટક સમય સારગીમાંથી કઈ ગાથા વાંચીને આવવાની છે, કહું એટલી જ વાંચીને આવજો નેક્સ્ટ ટાઈમ, ઓકે? હવે જો તમને કહું છું, સૌથી પહેલા ચતુર્થ ગુણસ્થાનનું વર્ણન ચાલુ થાય છે 23 નંબરની ગાથાથી. અધિકાર છે 13મું, ચતુર્થ ગુણસ્થાન અધિકાર. 23 નંબરની ગાથાથી ચતુર્થ ગુણસ્થાનનું વર્ણન કરવાની પ્રતિજ્ઞા એમ કરીને 23 નંબરની ગાથા. 21 અને 22માં બીજું અને ત્રીજું ગુણસ્થાન છે, વાંચજો એ પણ. પણ 23 થી તો વાંચજો જ, બધા વાંચજો, સાચી કહું છું, તમને બહુ મજા આવશે હે ને. તો 23 થી લઈને તમે કેટલી ગાથા વાંચશો? ત્રણ મૂળતા, હમણાં 41 ગાથા સુધી તમને જેટલી અનુકૂળ થયેલી વાંચજો, પણ જે વાંચી શકે 41 સુધી તો વાંચજો જ, એના પછી આખો વિષય પાછો બદલાય છે. ચતુર્થ ગુણસ્થાનનો છે પણ થોડો પાછો કર્ણાનયોગનો વિષય આવી જાય છે, એ આપણે પછી સમજશું સમય રહેશે તો. પણ 23 થી 41 સુધી તો વાંચીને આવજો. ચતુર્થ ગુણસ્થાનનું આખું વર્ણન છે, બરાબર છે? નાટક સમયસાર ગ્રંથના આધારે 23 થી 41 નંબર સુધીની ગાથા, 41 ને તો 40, કારણ કે 41 થી વિષય બદલાઈ જાય છે. 40 સુધી રાખો, અહીંયાથી કર્મનો વિષય આવી જાય છે. 23 થી 40 નંબરની ગાથા સુધી વાંચીને આવજો. કેટલી ગાથા થઈ? કેટલી થઈ? 23 થી 40, 17 ગાથાનો સ્વાધ્યાય કર્યો. બે બે ત્રણ ત્રણ લાઇનની જ ગાથાઓ છે, બરાબર છે? આખું વીક બે 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 વાંચશો તો પણ થઈ જશે. બોલો ભક્તોને મૌન નિંદ્રામાંથી જગાવનારી, સમતારસનું પાન કરાવનારી, અનેકાનમે નિત્ય બોધિની દ્વાદશાની પરમ ઉપકારી જીનવાણી માં.